जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सागर यो भक्तो प्रगति बभूव दया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरमहं सद्बुद्धिदं सर्वदा। ॐ श्री पूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय परात्पराय श्री स्वामी नारायणाय सर्वावतारिणे नमो नमः। सदानन्ददायिने आनन्दघनमूर्तये श्री सहजानन्द स्वामिने नमो नमः। सर्वकारणकारणाय सर्वाधाराय सर्वज्ञाय सर्वप्रेरकाय प्रकाशकाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। कठिन तपकारिणे सर्वकर्म फल प्रदात्रे श्री नीलकंठवर्णि राजाय नमो नमः। साधु सेवा परायणाय सर्व स्वामी श्री सरजुदासाय नमो नमः। बाल रूपाय महामनोहराय अति समर्थाय हसमुखाय श्री बालघनश्यामाय नमो नमः। आदि गुरुवे सद्गुरुवर्याय हरिस्वरूप निमग्नाय श्री गोपालानन्दमुने नमो नमः। सद्गुरु श्री मुक्तानन्द स्वामिने नमः। सद्गुरु श्री गुणातीतानन्द मुने आनन्दानन्द स्वामिने ब्रह्मानन्द स्वामिने नित्यानन्द स्वामिने प्रेमानन्द स्वामिने निष्कलानन्द स्वामिने च नमो नमः। मम गुरु श्री राधा रमण स्वामिने नमो नमः। सर्व भक्त संत सर्वेभ्यो नमो नमः। वाला भक्तो, श्री स्वामीनारायण मंदिर कुंडल धाम द्वारा आयोजित आजनी आ रवि सभा में सद्गुरु श्री आनंदानंद स्वामी नो आख्यान आपणे आगळ सांभळशुं। आज विक्रम संवत 2069 भादरवा सुधी 30 छे, तारीख 8 सप्टेम्बर 2013 रविवार। आए सब मिलके प्रारंभ में परम कृपालु परमात्मा नी स्तुति करिए।
आनंद आनंद अंतरे थाय छे मारा नाथ।
आनंद आनंद अंतरे थाय छे मारा नाथ।
आनंद आनंद अंतरे हो आनंद आनंद थाय छे मारा नाथ।
आनंद आनंद अंतरे थाय छे मारा नाथ।
तमारा तव भक्त ना सर्वे करता छो हो, हो, हे वाला तमेज सर्वे करता छो। तमेज सर्वाधार
तमेज सर्वे करता छो। तमेज सर्वाधार
तमेज सर्वे करता छो। तमेज सर्व करता छो। तमेज सर्वाधार
तमेज सर्वे करता छो। तमेज सर्वाधार
तमेज सर्वोपरि छो।
तमेज सर्वोपरि छो।
तमेज छो सर्वोपरि।
तमेज छो सर्वोपरि।
सर्व सुखदाता
सर्व सुखदाता
वाला सर्व सुखदाता
सर्व सुखदाता।
આનંદ આનંદ અંતરે થાય છે મારા નાથ
આનંદ આનંદ અંતરે થાય છે મારા નાથ
મન થાય છે મારા નાથ
મન થાય છે મારા
કલ્યાણ કારણે તમે મંદિર કરાવ્યા સાર
અમારા કલ્યાણ કારણે તમે મંદિર કરાવ્યા સાર
રૂડી સ્થાપી મૂર્તિઓ
રૂડી સ્થાપી મૂર્તિઓ
તમે રૂડી સ્થાપી મૂર્તિઓ
રૂડી સ્થાપી મૂર્તિઓ
કર્યો અમ ઉધાર વાલા
કર્યો અમ ઉધાર
ગુણ ગા
મારા તવ ભક્તના ગાતા અતિ ગુણ ગા
આનંદ આનંદ અંતરે થાય છે મારા નામ
આનંદ આનંદ અંતરે થાય છે મારા નામ
પૃથ્વી રહેશે ત્યાં સુધી આ પૃથ્વી
રહેશે ત્યાં સુધી
થશે જીવો ના કાળ
થશે જીવો ના કાળ
થશે જીવો ના કાળ
થશે જીવો ના કાળ
થશે થશે જીવ ના મોક્ષ ના કાજ થશે ભાઈ જીવ ના થશે જીવો ના કાજ આદિ હા થશે જીવો ના કાજ આનંદ 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 અંતરે થાય છે મારા ના
આનંદ આનંદ અંતરે થાય છે મારા ના
તમારા તવ ભગત ના ગાતા અતિ ગુણ ગા
તમારા તવ ભક્ત ના ગાતા અતિ ગુણ ગા
ગાતા અતિ ગુણ ગા
Thank you.
आत्यंतिक मोक्षरा
हे आत्यंतिक मोक्षरा
आत्यंतिक मोक्षरा
आनंद आनंद
हे
आनंद आनंद अंतरे थाय छे मारा ना सुखिया करया हज सुखिया करया आमने सर्व रीते आ
सुखिया करया आमने सर्व रीते आ
सुखिया करया आमने सर्व रीते आज
सुखिया करा आमने सर्व रीते आज
तम जे वो दयालु बीजो जगे नहीं मारा
तम जे वो दयालु बीजो जगे नहीं मारा
तम जे वो दयालु बीजो तम जे वो
दयालु बीजो
तम जे वो वाला तम जे वो दयालु बीजो
तम जे वो दयालु बीजो
जगे नहीं महारा
जगे नहीं महारा
आनंद आनंद
ए
आनंद आनंद अंतरे थाय छे मारा ना
आनंद आनंद अंतरे थाय छे मारा ना
गाता अति गुण गा
मंदिर जो न करवा हो तो तमेरुड़ा मंदिर
કલ્યાણ અમારું કેમ થાત કેમ જાત ભવ પીર
કલ્યાણ અમારું કેમ થાત કેમ જાત ભવ પીર
વાલા કલ્યાણ અમારું કેમ જાત ક્યાંથી જાત કેવી રીતે જાત ને કેમ જાત ભવ પીર
કલ્યાણ અમારું કેમ થાત કેમ જાત ભવ પીર
ઉપકાર આપે અતિ ઘણો ભક્તો, આપણા શ્રદ્ધેય પ્રાણ પ્યારા પ્રભુ શ્રી હરિએ આપણા માટે મંદિરો કર્યા, એમાં સંતો હરિભક્તોની સેવાઓ લીધી અને મુક્તિ દીધી. ભગવાનને તો એમાં કાંઈ સ્વાર્થ હતો નહીં. આજની કથામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું શ્રીનગરમાં થયેલું પ્રથમ શ્રી નારાયણ દેવનું મંદિર એની કથા આવવાની છે. કુશળ અતિશય જાણીને નિર્માની ગંભીર મુનિ આનંદાનંદ દ્વારા કરાવ્યા મંદિર. જેમ ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામી દ્વારા વડતાલ, જૂનાગઢ, મૂળી આ ત્રણ મહામંદિરો કરાવ્યા, બસ એમ જ આનંદાનંદ સ્વામી દ્વારા પણ પરમ કૃપાળુ પરમાત્માએ અમદાવાદ, ભરૂચ અને જેતલપુરમાં એમ ત્રણ મહામંદિરોનું નિર્માણ કરાયું. ગઢપુરનું મંદિર વિરક્તાનંદ સ્વામી દ્વારા કરાયું, ધોલેરાનું નિષ્કળાનંદ સ્વામી ભાયતમાનંદ સ્વામી દ્વારા કરે, ભુજનું વૈષ્ણવાનંદ સ્વામી દ્વારા, બીજા નાના મોટા ઘણા મંદિરો સંતો દ્વારા, હરિભક્તો દ્વારા પરમાત્માએ આત્માઓના ઉદ્ધાર માટે કરાવ્યા. જો અને આ તીર્થધામ કુંડલમાં મંદિર છે તો મંદિરને આશરે અમે તમે બધાએ હરિગુણ ગાઈએ છીએ. આજ હવા રોટલી દાળ ખાઈએ છીએ એટલું નહીં, લાડવાય ખાઈએ છીએ અને આત્માનું ભાતું બાંધીએ છીએ. મંદિર ન હોય તો આટલા માણસોને ક્યાં રહીને ભગવાન ભજવા? ઉતાવળી નદીને આરે જ્યાં ભગવાન સ્વામિનારાયણ અનેક વાર પોતાના સંતો ભક્તો સાથે પધાર્યા છે, ઘરો ઘર ફેર્યા છે, આઈની બધી રજ પ્રસાદીની કરી છે, એવા પવિત્ર તીર્થધામમાં ભગવત ધામમાં તમે ને અમે બધાય મહારાજના ગુણ ગાઈએ છીએ, મહારાજના સંતો ભક્તોના ગુણ ગાઈએ છીએ. થાય તે સંપ્રદાયની, સાહિત્યની, સત્સંગની, ધર્મભક્તિ જ્ઞાન વૈરાગ્ય વગેરે પુષ્ટિ પામે, આપણને બીજાને બધાને એવું જે ભગવાન હુજાડે જેવું કરાવડાવે એવું કરીએ છીએ. આનંદ આવે. સર્વ રીતે સુખી રાખ્યા છે પ્રભુની બહુ કૃપા, નહીતર તો એક પળમાં દુખી દુખી થઈ જવાય. ચારે કોઈ કાળનું વિચરણ છે સંસારમાં, હર પળ પરિવર્તન છે, વિઘ્નોથી ભરી આ દુનિયા છે. ન જાણે ક્યાંથી કેવી રીતે કેવું વિઘ્ન આવે અને આપણે હેરાન હેરાન થઈએ, કાંઈ નક્કી નહીં. પણ મહારાજની, મોટા સંતોની, મોટા હરિભક્તોની, મોટા મુક્ત મહિલા બહેનોની, આ બધા ભગવાન શ્રીહરિના અખંડ ધારક ભગવત સ્વરૂપોની આપણા ઉપર બહુ મોટી અમિદૃષ્ટિ દેખાય છે, કૃપા દેખાય છે. એટલે સુખે શાંતિથી ત્રણ શરીરમાંથી આપણો આત્મા જુદો પડે અને ભગવાનની મૂર્તિ સાથે એકાકાર રસબસ થઈને જોડાય એવી રીતનું જેટલું થાય એટલું કરીએ છીએ, મહેનત કરીએ છીએ. તમે બધા વયોવૃદ્ધ માણસો, ઘરબાર પરિવાર સંસાર સુખરૂપ બધું હોવા છતાં ત્યાંનો ત્યાગ કરી અહીંયા યાત્રાળુને પીરસો છો, ગૌશાળામાં છાણવા સીધા કરો છો ને ગાય ઉચારો છો, બગીચાને પાણી ભાવ છો, રસોઈ બનાવો છો, દરબારગઢમાં કે બીજી ત્રીજી નાની મોટી હૌ સેવાઓ કરો છો કોઈ સ્વાર્થ વિના, મન મોડ અને તન તોડ સેવા કરનારા પણ બહુ ભક્તો આજુબાજુના ગામડાથી અને દૂર દૂરથી પણ રજાઓના દિવસે, ઉત્સવ સમયના દિવસે આવે છે, ચામડા કાળા થઈ જાય એવી સેવા બહેનો પણ નાના ધાવણા બાળકો ઘરે મૂકીને અહીં આવીને કરે છે. આ બધું ભગવાન શ્રી હરિ જોઈ રહ્યા છે. જેને ભગવાને જે શક્તિ, જે શ્રદ્ધા, જે ભક્તિ, જે કળા, જે આવડત આપી હોય એનો પૂરેપૂરો ઉપયોગ કરી હવે ભગવાનને રાજી કરવા પ્રયત્ન કરે છે. એટલે આનંદ આનંદ અંતરે મજા આવે છે. બધાનો આમાં ભાગ છે, બધાનું યોગદાન છે. આ જે કાંઈ છે તે બધાનું છે, બધાઈ માટે છે, બધાના કલ્યાણ થશે. બસ આપણે આપણા સ્વભાવને સુધારતા રહીશું, બધાનો ગુણ લેતા રહીશું એટલે ભગવાનને પામી જશું. વાલા ભક્તો, વિક્રમ સંવત 1877ની સાલ ચાલતી હતી. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન હતા. શ્રાવણ મહિનો આવ્યો, દિવસો જતા જન્માષ્ટમી આવી. ભગવાન શ્રીહરિએ જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. ઉત્સવ ઉપર અમદાવાદના ભક્તો ગઢપુર મહારાજના દર્શને આવ્યા. તેઓએ આવીને ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી, હે કૃપા નિધાન, હે દયાળુ, હે પ્રાણ આધાર, અમદાવાદમાં એક સુંદર મંદિર નિર્માણ કરો તો સારું. આ હરિભક્તોએ પ્રાર્થના કરી, તે પણ અંતર્યામીએ અંદર પ્રવેશીને એમને દ્વારા પ્રાર્થના કરાવી, એમણે ને એમણે પ્રાર્થના કરાવી, એમને ને એમણે સાંભળીને એમણે ને એમણે મંદિર કરાવ્યું આપણા કલ્યાણ માટે. આપણને તો એ ક્યાં ખબર પડે છે કે આવી પ્રાર્થના કરાય. ભગવાન શ્રી હરિને અમદાવાદના હરિભક્તો કે છે કે મહારાજ તમે જાજુ ગઢડામાં રહો યા વડતાલમાં, અમારું અમદાવાદ ઘણું દૂર, અમારે દર્શન સેવા ભજન સંત સમાગમનું સુખ ઓછું મળે, મોટું શહેર કુસંગ જાજો સત્સંગ ઓછો, માટે કૃપા કરો, એક રૂડું રૂપાળું અમદાવાદમાં મંદિર કરાવો, આપને જમીન તો અંગ્રેજ સરકારે આપી જ છે, સારું મંદિર થાય, મંદિરને યોગ્ય સંતો રહે, સંતોના યોગ્ય સત્સંગ રહે, સાંજ સવાર ભેળા થાય, સભા થાય, આરતીઓ થાય, કંઈક ને કંઈક નાની મોટી સેવા થાય અને બધાને આત્મીયતા નભે, એમ જીવના કલ્યાણનું કામ થાય. મહારાજને વાત ગમી, હે અમદાવાદી ભક્તો તમે બહુ સારી વાત કરો છો, અમારે ગમતી છે. સભા બેઠી હતી, ગોપાળાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે સંતો બેઠા હતા, બધા હરિભક્તો બેઠા હતા અને અમદાવાદ વાળાએ આવી બધી વાત કરી. મહારાજ કે કાંઈ વાંધો નહીં, આપણે મંદિર બાબતનું વિચારશું, પણ આધારાનંદ સ્વામીએ ઘણી મૂર્તિઓ ચિત્રી છે, બનાવી છે, છાપી છે, એમાં નન્નાણી દેવ વગેરેની ચિત્ર પ્રતિમા છે, લ્યો બધા એક એક રાખો, પૂજા કરજો. મૂર્તિ દેય રહે હું પીછે આનંદ મુનિ કુહરી, સમીપ બેઠાય તેવું કહેવે સો બાત કહત. મૂર્તિ તો બધાને આપી, પછી મહારાજે સભામાં વાત કરી હતી કે અમદાવાદના હરિભક્તોને અમદાવાદમાં મોટું મંદિર બાંધવું છે, સંતો કોઈ તૈયાર થાવ અને મંદિર બાંધવા અમદાવાદ જાઓ. કોઈ સંતો હા પાડે નહીં, કેમ જે એ દિવસે મંદિર બાંધવા અને એનો વ્યવહાર કરવો અને એ બધી ઉપાધિનું વહન કરવું એ સંતોને બહુ રૂચતું નહોતું. સંતોને થોડુંક અઘામું લાગતું હતું, થોડુંક આમ મન મૂંઝાતું હતું. મહારાજ વાત કરતા હતા પણ સંતોને એમ થતું હતું કે હે મહારાજ, અમે આજ જેવા છૂટા અને નિર્બંધ છીએ, હે ગમે ત્યાં હરીએ ફરીએ અને હરિનું ભજન કરીએ, કોઈ વહીવટ નહીં, કોઈ વ્યવહાર નહીં, કોઈ જવાબદારી નહીં, કોઈ ચિંતા નહીં, ને ખૂબ ધ્યાન ભજન કથા કીર્તનનું સુખ આવે છે. કોઈ સારા ફળની આશા એ હરિભક્તના કલ્યાણ કરવા માટે, ઉપાસનાની મજબૂતાઈ માટે મંદિર તો કરશું, પણ એમાં વ્યવહાર, રૂપિયા, સત્તા, વળી મંદિરને જોગે સ્ત્રીઓનો પેસારો ધસારો, સેવા માટે બહેનો ત્યાં રે અને એને લઈને બીજા બધામાં જેવો હડો થયો છે, ડખો થાય છે, બખેડા હોય છે, એવું આપણામાં થાય તો બહુ મોટું નુકસાન થાય. આવું થોડુંક સંતોના મનમાં, મુક્તાનંદ સ્વામી વગેરેના મનમાં હતું. એટલે મહારાજની રુચિ મંદિર બાંધવાની હતી, પણ સંતો કોઈ હા ન પાડતા કે હાલો મહારાજ અમે બાંધીએ મંદિર. થોડા ધીર ગંભીર રહ્યા હતા. પછી મહારાજે સમજાવ્યા હતા કે આપણે એવા નિયમો બાંધશું, એવું બધું કડક રાખશું, એટલે આપણો ધર્મ બચશે, ઉપાસનાની પરંપરા સૂરજ ચંદ્ર તપે ત્યાં સુધી ચાલુ રહેશે, થોડોક ત્યાગ ઓછો ભલે થાય પણ ભગવત સંબંધે અને ઉપાસનાને જોરે અનેક આત્માઓના કલ્યાણની પરંપરા અવિરત ચાલુ રહેશે. આવો એક બહુ મોટો ફાયદો છે. નુકસાનીની દ્રષ્ટિએ ફાયદો બહુ મોટો હોવાથી મંદિરો તો બાંધવા જોઈએ. એક દર્દી ડોક્ટર પાસે ગયા, કહ્યું કે મને શરીરે ખંજવાળ આવે એવું કરે છે, સાહેબ દવા દો. એટલે સાહેબે ટીકડીઓ આપી, દર્દીએ ટીકડીઓ હાથમાં લેતા લેતા ડોક્ટરને એક પ્રશ્ન પૂછ્યો, સાહેબ આની કાંઈ મને આડઅસર તો નહીં થાય ને? સાહેબ કે ના ના ન થાય. સાહેબ કોઈને ન થાય કે થાય ખરી આડઅસર? અરે ભાઈ કોકને થાય. થાય તો કે હા, તો તમે મને આવી દવા કેમ દો છો? અરે ભાઈ તને ખંજોળ આવે છે, તું બીમાર છો માટે તને દવા આપું છું, પણ તમે કહો છો ને આડઅસર થાય. ભાઈ આનું સંશોધન કરતા એવું નક્કી થયું છે કે 3 લાખ દર્દીઓ આ દવા લે ત્યારે એકાદને એની આડઅસર થાય. કે સાહેબ હું આડઅસર થાય તો કમળો થાય, આ દવાનું આવું નિદાન છે. દર્દી કે સાહેબ કમળો થાય એવી દવા હું કામ કોકને આપો છો? ત્યારે ડોક્ટરે બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ 2,99,999 લોકોની ખંજોળ મટે ત્યારે એકાદન કમળો થાય માટે આપીએ છીએ. 2,99,999 માણસો તો સુખી થાય માટે દવા આપીએ છીએ. નુકસાન છે પણ થોડું છે, ફાયદો બહુ ઝાઝો છે, માટે મંદિર બાંધવા છે. શ્રીજી મહારાજની આ વિચારધારા. ક્યાંક મંદિરની સંપત્તિ સત્તા પ્રોપર્ટી સાચવવા ડખા બખા થાય, મંદિરને યોગે બહેનોનો ધસારો રે એને લઈને ક્યાંક કોકના પગ લપસે, થોડુંક વાગે, થોડુંક બગડે, થોડુંક વગોવાય, આવું એ બને, પણ મંદિર જ ન હોય, મૂર્તિઓ ન હોય, સેવા પૂજા આરતી આશરો થાળ ભજન કીર્તન કાંઈ ન હોય તો ભલા કોઈની જન્મ મરણરૂપ ખંજવાળ જવાની નથી, જાય. માટે થોડુંક નુકસાન વેઠીને પણ, જોખમ લઈને પણ મંદિર બાંધવા છે એમ શ્રીજી મહારાજની ઈચ્છા હતી. કોઈકને કમળો થાય, એ પાછી જો એની તાસીર એવી જણાય તો એની સાથે એક બીજી ગોળી લે તો ન થાય, સાડઅસર મટી જાય. એમ ભગવાને કહ્યા તે બધા નિયમોને ત્યાગીઓ, બ્રહ્મચારીઓ, આચાર્યો, હરિભક્તો, સધવાઓ, વિધવાઓ, આચાર્ય પત્નીઓ, સાંખ્યોગી બહેનો બધાય પાળે, પાળા બ્રહ્મચારી શીખે, પોતપોતાના નિયમમાં દ્રઢ રહીને મંદિરને આશરે ઓથે મૂર્તિની ઉપાસના સેવા ભજનની સેવા કરે તો કરોડોનું કલ્યાણ થઈ જાય, કરોડોનું કલ્યાણ થઈ જાય. પણ નિયમ તોડી નાખે અને મન ફાવે એમ કરવા માંડે તો નુકસાન થાય, ભાઈ થાય, નુકસાની થાય. તે વાત વચનામૃતમાં છે કે સત્સંગની મંદિરની સેવાને બાને કોઈ નિયમ ધર્મને આઘા પાછા કરે ને મન ફાવે વર્તે તો એને કાંઈ બાદ કે નહીં તો થાય બાદ થાય નડે. નિયમ ધર્મમાં રહીને હવે સેવા કરવી જોઈએ, ભજન કરવું જોઈએ, ઉપાસના કરવી જોઈએ, સમાગમ કરવો જોઈએ. પણ નિયમ બિયમ તોડી નાખીને મન ફાવે એમ કોઈ સેવા સમાગમ મંદિર કે કાંઈ પણ કરતા હોય તો તેને તેનું નુકસાન થાય, કલ્યાણ થતું નથી, ઉલટાનું બગડે છે. માટે જો નિયમ ધર્મને બરાબર રાખીને આપણે બધાય ભગવાનનું ભજન કરશું તો અવશ્ય ભવસાગર મંદિર મૂર્તિ સત્સંગને ઓથે તરી જશું. પણ આ બધાની ઓથ ભજન કરવા, એકાંતિક ધર્મ દ્રઢ કરવા માટે જ છે, मंदिर के सत्संग के प्रॉपर्टी के बिल्डिंगो के खान पान सेवा एने वे अधर्म करीने जीवनी कठिनाई करी नाखवा माटे नथी आ बधु ये खास दरेके ध्यान में लेवू जोईए। संतो नुं मन थोड़ुक पहेल वेलू हतुं ने एटले मंदिरोथी भड़कतुं हतुं, बीजे बधे बधुं जोईने थोड़ाक संतो ते दिवसे मूंझाता हता। એટલે મહારાજ કે અમદાવાદમાં મંદિર બાંધવું છે, કોણ તૈયાર થશો? એટલે કોઈ બોલે નહી। ત્યારે ભગવાન શ્રીહરિએ મૂર્તિ દઈ રહે
પીછે આનંદ મુનિ કુ હરિ સમીપ બિઠાઈ તે કહે વો સો બાત કહત।
નંદાણની મૂર્તિ બધાને આપી પછી આનંદાનંદ સ્વામી ને મહારાજ કે સ્વામી આવો। સંતની વચ્ચે સભામાં બેઠેલા આનંદાનંદજી ઉઠ્યા અને મહારાજ પાસે જઈને બેઠા। સ્વામી, અમદાવાદમાં અમારે મંદિર કરવું છે, હું વાત કરું છું એ તમે સાંભળો છે કે નહીં? મહારાજ વાત સાંભળી। અપની જગે જો તીન મહી, ત્યાં જગ્યાની તો ચિંતા નથી, આપણી જગ્યા છે, આપણને સરકારે જગ્યા આપી છે મંદિર બાંધવા, તો અતિ હિત તુમ લાઈ મંદિર કરહું શિખર બંધ। તમે હૃદયમાં અતિ હેત લાવીને, હરિભક્તો ઉપર દયા લાવી, કરુણા લાવીને શિખર બંધ મંદિર કરો। તમે તો સંત થઈ ગયા, ઘરબાર પરિવાર છોડી દીધો, ભિક્ષા માગીને ગમે ત્યાં ધર્મશાળામાં વગડામાં રોટલા ખાઈ લો, નારાયણનું ગુણ ગાઓ, તમારું કલ્યાણ થઈ જાય। પણ સંસારમાં પડેલા કરોડો ભાઈઓ ભાઈઓ બાળકો એના બધાના કલ્યાણ માટે મંદિર જોઈ, અતિહિત લાઈ મંદિર કરવું શિખર બંધ। તમે આ અમારી આજ્ઞા પાળો, શિખરબદ્ધ મંદિર અમદાવાદમાં કરો। મંદિર મહી કરાવ હું સબસે શ્રેષ્ઠ સુધાર, નરનારાયણ દેવ કો સબ જાને સંસાર। સ્વામી, બહુ શ્રેષ્ઠ મંદિર બાંધું છું, તે મંદિરમાં નરનારાયણ દેવ પધારવા છે, મંદિરમાં એવી સુંદર નકશી કરાવજો। મંદિરમાં અહીં કરાવવું સબસે શ્રેષ્ઠ સુધાર, એટલે મંદિરમાં બધાથી શ્રેષ્ઠ નકશી અને ડિઝાઇન કરાવવી છે, તાકે નરનારાયણ દેવ કો જાને સબ સંસાર, નરનારાયણ દેવને આખી દુનિયા જોવા આવે મંદિર જોવાને બાને। ભગવાન સ્વામિનારાયણને મનમાં એવું નથી યાદ આવતું કે હું બહુ મોટું મંદિર બંધાવું એટલે આખી દુનિયા મને ઓળખે કે સ્વામિનારાયણે આવું અમદાવાદમાં મંદિર બંધાવ્યું। મહારાજના દિલમાં એવું છે કે નરનારાયણને આખી દુનિયા ઓળખે, મને ઓળખે એવું નહીં। આજકાલ હવે આપણે વૃત્તિઓ મંદિર બાંધીને આપણી પ્રસિદ્ધિની જાગી ઉઠી છે, ભગવાન પ્રસિદ્ધિ પામે, ભગવાનની ઉપાસનાથી જીવના કલ્યાણ થાય એ વાત હોય, પણ બીજા નંબરે હે, પણ પહેલે નંબરે તો વાત એ જ હોય કે આટલે આમ ક્યાંય ન હોય એવું મંદિર બાંધવું છે, બધા જોવા આવે ને એમ કે પણ તમે કાંઈ મંદિર બાંધ્યું, ભલે ગમે એટલા લાખ થાય, ત્રણી ગામ વધારે ભીખ માગશું, જરૂર ન હોય તોય પોતાના અહમને લઈને ધોળી ધોળી દેશ વિદેશમાં ભી મારી મારીને ફાળા કરી કરીને મોટું મંદિર પોતાની પ્રખ્યાતિ માટે હો, આવું થઈ ગયું, આ સારું નહીં। એક જગ્યાએ મંદિર થતું હતું, એક સંન્યાસી નીકળે જોયું, મંદિર લગભગ પૂરું થઈ ગયું હતું, સન્યાસી એના પ્રાંગણમાં પ્રવેશ્યા, ત્યાં એક ભાઈ ક્યાંક હશે મંદિરના કામકાજમાં, એને પૂછ્યું, ભાઈ આ શું છે? એટલે એ ભાઈ હશો, સન્યાસી મહારાજ નહીં દેખાતું, દેખાય તો છે, તો કેમ પૂછો છો? ના, આપને પૂછું છું, મંદિર છે બાબા, મંદિર. આ મંદિર શું કામ બાંધ્યું? બીજો પ્રશ્ન કર્યો સન્યાસી, સ્વામીજી આપ સાધુ છો, મંદિર શું કામ બંધાવવામાં આવે છે, બાંધવામાં આપને ખબર ન પડે? પડે તો કેમ પૂછો છો? બસ પૂછું છું, મંદિર શું કામ બાંધ્યું? સ્વામીજી બધાને ભજન કરવા. ઠીક, થોડાક આગળ ગયા, એક બીજા ભાઈ મળ્યા. ભાઈ બોલો સ્વામીજી, આ મંદિર શું કામ બાંધ્યું? ભાઈ અમારા ગામના એક ભાઈ વિદેશ ગયા, રૂપિયા બહુ કમાણા. પછી એના મનમાં એમ થયું કે રૂપિયા ક્યાં નાખવાના, એક મંદિર બાંધી, પોતાના રૂપિયાનો સદુપયોગ કરવા, શેઠે મંદિર બાંધ્યું. ઠીક, સ્વામીજી મંદિરમાં આવી ગયા, ઠેઠ ઠાકોરજીનું જે ગર્ભદ્વાર હોય નિજ મંદિર, એની આગળ એક વૃદ્ધ સલાટ બેઠો બેઠો મોટા અક્ષરની તકતી ઘડતો હતો. સન્યાસી ત્યાં પહોંચી ગયો. અરે ભાઈ સલાટ, આ મંદિર શું કામ બાંધ્યું? તો કે સ્વામીજી માફ કરજો, આ તકતી સોટાડવા. બિના મંદિર એ તકતી હમ કહાં લગાય, સુનિયે ઇસમે દેખે પડે, નામ પડે. શું કામ બાંધ્યું ભાઈ? આ તકતી સોટાડવા. એમાં જેણે મંદિર બંધાવ્યું હતું એના બધાના નામ હતા, એ શેઠનું, શેઠના ઘરનાનું, શેઠના છોકરાનું, છોકરાની વહુનું, પછી એક છોકરાને ખાલી પ્રેમ પ્રકરણ ચાલુ હોય તો એનું લખી નાખેલું. એમ કહેવાય પણ છે જ ને, એમ પાછી તકતી સોટી જાય ને એ પાછું હાળું પછી થઈ જાય ને પાછું નામ રહી જાય, લફરું હતું તો એ લખી નહીં. આના કાની હાલતી હતી પણ હવે વાંધો નહીં, બે જાય ને. આ તકતી સોટાડવા મંદિર કર્યું. જ્યારે ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા, નરનારાયણ દેવ કો સબ જાને સંસાર, હે નરનારાયણ દેવને આખી દુનિયા જાણે, બસ એટલે મંદિર કર્યું છે, એટલે સારું કરવું છે. કેમ જે નરનારાયણ આખી દુનિયા જાણે, કેવું શીખવાડે છે મહારાજ? પોતાના જીવનમાંથી આપણને શીખવાડે છે કે મંદિર બાંધીએ તો શું ભાવના રખાય ને શા માટે સારું ને શ્રેષ્ઠ મંદિર બનાવાય. આપણી પાસે પૈસા વધી ગયા છે એટલે તો આપણી બધે વાહ વાહ થાય, એટલે ભગવાન સ્વામિનારાયણે ભગવાનની પ્રતિષ્ઠા, ભગવાનની પ્રતિષ્ઠા વધે એટલા માટે કરી, અને પરમેશ્વરની પ્રતિષ્ઠા વધે તો જ તમારા અને મારા કલ્યાણ થવાના. આપણી પ્રતિષ્ઠા વધે તો આપણા કલ્યાણ કાંઈ થવાના નથી, ઉલટાના બગડવાના છે ભાઈ. તો હે આનંદાનંદ સ્વામી, તમે અમદાવાદ જાઓ, સુંદર મંદિર કરો.
યહ બ્રહ્માંડ પ્રથમ જબ હિ,
યહ બ્રહ્માંડ પ્રથમ જબ હિ,
ભયે ઉતે હિ દિન સે તબ હિ,
ભયે ઉતે હિ દિન સે તબ હિ.
નર નારાયણ શ્રી ભગવાન,
નારાયણ શ્રી ભગવાન,
અવતાર कर प्रथम ते ही रहाना
अवतार प्रथम ते ही रहाना
यह ब्रह्मांड प्रथम जब ही
यह ब्रह्मांड
अनंत स्वामी आ ब्रह्मांड रचाणो તે દિવસથી સૌ પ્રથમ ભગવાન નરનારાયણનો અવતાર આ ધરતી ઉપર થયો ધર્મ પ્રજાપતિ મૂર્તિ માતા દ્વારા નર નારાયણ હરિ અને કૃષ્ણ એવા ચાર રૂપે પરમાત્માએ અવતાર લીધો નારાયણ ભગવાન સૌથી મોટા ચાર ભાઈમાં માટે આ ભરતખંડના નારાયણ રાજા છે માટે આપણે એમની મૂર્તિ તે અમદાવાદ મંદિરમાં પધરાવી છે આનંદાનંદ સ્વામી કે મહારાજ આપની આજ્ઞા મારે શિરોધાર્ય છે આપ મારા ઈષ્ટદેવ છો મારા ધણી છો આપ કહો છો તો હું જરૂર અમદાવાદ જઈશ આપની ઈચ્છા મુજબનું મંદિર કરીશ પણ સ્વામી પણ શું મંદિર કરના કઠિન રહે
હું
આનંદ મુનિ તબ બોલા તબ હે
આનંદ મુનિ
ધન કે જોગ ભી નહીં
મનુષ્ય ધન કે જોગ ભી નહીં
મંદિર ન હોવત રહે કે નહીં
મંદિર ન હોવત રહે કે નહીં
મહારાજ મનુષ્ય અને પૈસા એ બંનેની જોગવાઈ હોય તો મંદિર થાય તે વિના મંદિર કોઈ થયું નથી પૈસા ક્યાંથી કાઢવા મંદિરમાં કામ કરે મદદ કરે ટેકો આપે એવા માણસો ક્યાંથી લાવવા આપ કહો તો હું જાઉં છું પણ મંદિર બાંધવું કઠણ છે મહારાજ કે હું એ જાણું છું સ્વામી કે મનુષ્ય અને ધન વિને મંદિર ન થાય પણ જાઓ મહારાજ મનુષ્ય ધન હમ લાવે કાસે
મનુષ્ય ધન હમ લાવે કાસે
વચન સિદ્ધિ નરહાય પાસે હો કાય વચન સિદ્ધ નહીં ચપ્પી ઉગાડો એટલે બધું થઈ જાય
શ્રી
હરિ તબ બોલ તબ હે
શ્રી હરિ
છે કે સ્વામી આપ કહો છો કે હું વચન સિદ્ધ નથી મનુષ્યને ધન ક્યાંથી લાવું પણ નરનારાયણ દેવનો આજે એવો સંકલ્પ છે અને ભગવાનના સંકલ્પની અંદર અષ્ટ સિદ્ધિ નવ નિધિ રહ્યા છે ચિંતા તું મત કરના હમારે વચન શિર પર ધરના તમે ચિંતા ન કરો જાઓ અમારું વચન માથે ચડાવો મંદિર બાંધવા માટે તૈયાર થાવ સ્વામી તમે તો નિમિત્ત માત્ર છો માટે કોઈ ચિંતા તમારે કરવાની જરૂર જ નથી હરિભક્તો સર્વ પ્રકારે મન કર્મ વચને તમારી સાથે રહેશે, દ્રવ્યાદિકથી જરૂર પડે એટલી સેવા કરશે. ભગવાન નિમિત્તે અહીં જે વસ્તુ વપરાય છે આ લોકમાં, તે તેમના ધામમાં દિવ્ય બની અપાર ફળ રૂપે મળે છે. હરિભક્ત આ વાત સારી રીતે જાણે છે, માટે સૌ હરિભક્તોને મંદિર બનાવવાની ખૂબ જ હોંશ છે. નરનારાયણ દેવ ભરતખંડના અધિપતિ છે, આપણે તેની સ્થાપના કરશું એટલે તે દેવના પ્રતાપથી અનિતિ બંધ થઈ જશે, દુરાચાર જતા રહેશે, સહજ સ્વભાવે સમાજમાં સદાચાર પ્રવર્તશે. એમ કહી નારાયણજી સુતારને કહી ચારુ કરાવ્યું ચિત્ર, આવ્યો આનંદાનંદને કહ્યું આવું જ કરજો વિચિત્ર. નારાયણજી હોતાને કહીને મહારાજે એક મંદિરનો નકશો બનાવ્યો, સુંદર ચિત્ર તૈયાર કરાવ્યું, પછી આનંદાનંદ સ્વામીને આપીને મહારાજ કહે છે આવું જ સુંદર મંદિર કરાવજો. પછી વળી મહારાજે પ્રસન્ન થઈ તે ચિત્ર સાથે આનંદાનંદ સ્વામીના હાથમાં 5 રૂપિયા પણ આપ્યા. કેટલા? અને કહ્યું લ્યો સ્વામી આમાંથી મંદિર કરજો. ત્યારે આનંદાનંદ સ્વામીના અંતરમાં થોડું એમ થયું કે આટલા રૂપિયામાં ત્યાં જઈને કઈ રીતે મંદિરનું કામ થાય, કઈ રીતે કામ શરૂ થાય. અંતર્યામી રૂપે મહારાજે તે વાત જાણી. તે વખતે બોટાદથી ભગા જોશી શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ગઢડા આવ્યા હતા. શ્રી હરિએ તેમને બોલાવ્યા અને કહ્યું કે શેઠ, અમારે અમદાવાદમાં મંદિર કરવા છે. થોડીક એમની ભાષા આવે છે, એટલે કે અમદાવાદમાં મંદિર કરવાની ઈચ્છા છે, તો તમે એમાં કાંઈ મદદ કરી શકશો? એટલે ભગા દોશી એવું બોલ્યા, આ બોટાદ ગામના આપણે બધા જાણીએ છીએ તે વખતના મોટા મોટા સ્વામિનારાયણ સંપ્રદાયના ધનપતિ હરિભગત મહારાજ, આપ મને એમ કેમ કહો છો કે મદદ કરી શકશો? મારું છે એ બધું જ પ્રભુ આપનું છે. આવું બોલીને મને શરમાવશો નહીં એમ કહી અને તરત જ અમદાવાદના પોતાના ઓળખીતા શેઠ ઉપર એક હુંડી લખી, જાણો એને આડતિયા કે ત્યાં હોય, ચિઠ્ઠીમાં એવું લખ્યું, શ્રીનગર હી તા મહી આડતીએ તિનકે રહેવું, 10,000 લગહી દિને કુ લિખેવું તે. આ હુંડી લઈ આવનાર માણસને 10,000 રૂપિયા આપજો. એ જમાનામાં 10,000 એટલે કેટલા બધા કહેવાય. કાઠિયાવાડનો બોટાદ ગામનો એક શેઠ અમદાવાદ જેવા શહેરમાં હુંડી લખે કે 10,000 રૂપિયા આપજો. વળી એક બીજી ચિઠ્ઠીમાં જુદું લખી આપ્યું કે વિશેષ જોઈએ તો પણ આપજો. ભગા શેઠની આ સેવાથી શ્રીજી મહારાજ એમના ઉપર બહુ રાજી થયા હતા, કારણ કે આ સેવા ટાણાની સેવા હતી, તકની સેવા. આવું કામ કોઈકથી જ થાય, બધાથી થતું નથી. અમારે એકવાર બહુ મુશ્કેલી હતી. અમે નરસંડામાં ભણતા હતા, બહુ ઝાઝી તકલીફ. વડતાલમાં કોઈ રૂમ નહીં, ધર્મશાળામાં અમારા ગુરુ રાધારણ સ્વામીના 2-3 આસન. પણ સમય ઉત્સવમાં વડતાલ જઈએ ત્યારે ધર્મશાળામાં કોઈ નહીં રહેતું હોવાથી એમના બધું ધોઈને અને તેને પડ્યું હોય માણસોની અવર જવરનો પાર નહીં, એટલે ત્યાં રહીએ તો ખાલી હોય રહેવાય, નાવા ધોવા વગેરેનો પ્રોબ્લેમ. અમારા ગુરુનો એવો આગ્રહ હતો કે તમે લોકો એક રૂમ વડતાલમાં કરો, પણ જેમ મહારાજ કહેતા હતા મંદિરનું ને સાધુનું ગળે નહોતું ઉતરતું, એમ તે વખતે અમને રૂમનું ગળે ન ઉતરે. પછી એકવાર જરા આંકરા થઈને બોલ્યા કે અમે ક્યાંય સાંભળો છો કે નહીં, તમે વડતાલમાં રૂમ કરો. પછી તો અમને સમજાઈ ગયું કે વાત સ્વામીની જે છે એ સાચી છે. પછી રૂમ માટે પૈસા જ જોઈએ, વેચાતી રૂમ મળતી હતી સાધુ સંતો પાસેથી, પણ પૈસા ક્યાંથી કાઢવા ભાઈ? એ વખતે મને યાદ છે અમે નડિયાદ મંદિરમાં બેઠા હતા અને વલ્લભભાઈ વાનાણી, શ્યામજીભાઈ વાનાણીના ભાઈ, એણે આવીને અમારા ગુરુને કીધેલું કે સ્વામી હું બેઠો છું, તમે લઈ લો. સ્વામી કે તમારી પાસે કેટલા રૂપિયા છે? તો કે તમે એની ચિંતા ન કરો, તમે રૂમ લઈ લો. ત્યારે સ્વામી એના માથે બહુ રાજી થયા. જોકે પછી અમારે રૂમ ખરીદવી નહોતી પડી. પછી તો વડતાલ ટેમ્પલ બોર્ડમાં અરજી કરીને ગાદીવાળે મેળે આધારાનંદ સ્વામી જ્યાં મૂર્તિઓ છાપતા હતા એ જ ખંડો અમને પછી આપ્યા. પછી પાછળનું બિલ્ડિંગ થયું એટલે આપણે એ મંદિરને પાછા પરત કર્યા અને આપણને આણીકોર ગાદીવાળા મેળ્યાના આગલા ભાગમાં રહેઠાણ વડતાલ ટેમ્પલ બોર્ડે આપ્યું, જ્યાં અત્યારે આપણું આસન છે. પણ એવે ટાણે જે એમણે સેવાનું બળ આપ્યું હતું અને જ્યારે જોઈએ ત્યારે સેવા કરતા, ખરે ટાણે જે આપ્યું એ જિંદગીમાં ક્યારેય ભૂલાતું નથી. જયરામ દાદા એકવાર કપા વેચો હશે ને કંઈક કમાણા હશે ને અમે નરસંડા ભણતા ને ત્યારે આવેલા, ખાલી 1000 રૂપિયા હતા અને આવીને અમારા ગુરુને કે સ્વામી જે લાવવો એ બોલો, અને તે જે અમે પાણીની રોટલી ખાતા. સ્વામી એની હામો જોવે ને હું સ્વામીની વાહે ઊભો હતો. મેં કીધું સ્વામી કહે નહીં, સ્વામી હતા એવા. નરસંડા મંદિરમાં જૂનું મંદિર હતું, નરસંડા ગામમાં જૂનું મંદિર. તો જૂના મંદિરમાં શું હોય, વચ્ચે એક થાંભલીની લાઈન નીકળી હોય, પછી ત્યાં આ થાંભલીથી ઓલી થાંભલીએ લાકડા માર્યા હોય અને ત્યાં સાધુ આવીને ટેકે બેહે અને આગલા ખંડમાં હરિભગત હમાઈ રહે, એટલે પાછલો ખંડ પડ્યો રહે, એ કંઈ જરૂર ન હોય. નરસંડામાં એવું હતું, તે સ્વામીને લાકડાને ટેકે બેઠેલા અને હું એ લાકડાની વાહે ઊભો હતો અને જયરામ દાદા મોરી બેઠેલા. સ્વામી એને કંઈ કહે નહીં, ઓલા કે બોલો ને કેટલા રૂપિયા જોઈએ છે, આવડા ભણે છે એને માટે શું લાવવાનું છે કહો. તો સ્વામી કે તમારી પાસે કેટલા છે? તમે કોને કે, સમજાણો? તો એ સ્વામી ન બોલ્યા. પછી હું તો એમને વાંહે ઊભો હતો. સ્વામી કે ગોળ લાવી દો એક કટો. સારું, બીજું? પછી બીજું તો કે એવું કરો થોડીક મગની દાળ લાવી દેજો. તો કેટલી? તો કે કિલો. તે કિલો શું થાય? તો કે 5 કિલો. પછી કે તો લાવી દઉં. પૈસા દેતો જાવ તો આ લોકોને કઈ બહે દઉં, 300 દઉં. એ સ્વામી કઈ ન કે. પછી જયરામ દાદાએ 400 રૂપિયા આપ્યા, ગામમાં જે લેવું લેજો. એ તકની સેવા કહેવાય. એમ ભગા દોશીએ મહારાજને જયારે મંદિર બાંધવું તો ખરેખરી જરૂર હતી ત્યારે ભક લઈને 10,000 ઊંડી લખી. પૈસા શું કામના, ખરે ટાણે જો એ કામમાં ન આવે તો એને રળ્યા હંગર્યા હાચવા એ શું કામના. પછી તો ઉદાર દિલે એ બધું વાપરી નખાય ને ભગવાનના ધામ ભેગું થવાય. પછી આપણે કુંડળ નવું નવું રાખ્યું તે જયરામ દાદા ખોપાળા સેવા કરતા હતા ને પછી કે મારે કુંડળ જવું છે ને મારે કુંડળ ધામમાં જવું. હો દાદા ઉપડો અષાઢની અમાસ ને કે પછી જાગ્યા ને મારે કે ઉતાવળી નાહવું છે. ઉતાવળી નાહ્યા આવ્યા ને પછી મંદિરની પગથિયે ધામમાં ગયા. એમ ધામમાં ગયા જયરામ દાદાએ શરૂ કર્યું ધામમાં જવાનું. કેડી પાડી કેડી. આનંદાનંદ સ્વામીએ મહારાજને મંદિર બાંધવાની હા પાડી એટલે આનંદાનંદ સ્વામી ઉપર પણ મહારાજ બહુ રાજી થયા. શ્રીહરિ આનંદ મુનિ કો કહત ભય કર પ્રીત, બહુ રાજી થઈને મહારાજ આનંદ સ્વામીને કહેવા લાગ્યા, દસમી તિથિ દિન ચલના બાત રહેવું ખચે. સ્વામી દસમી તિથિ હાલજો. લગભગ શ્રાવણ વદ દશમ હતી, જન્માષ્ટમી પૂરી થઈ કે તમે દસમી તિથિએ નીકળજો. સંત અરુ વરણી પદાતી જો ચૈયે જે તે જોઉ, છૂટી દિને લિયો તુમહી સુતર ચલે સૌ. સાધુ બ્રહ્મચારી પાર્ષદો તમને છૂટ છે, જેટલા જોઈએ એટલા લઈ જાઓ. મંદિરનું કામ હુતર હાલે કે એવા મહારાજ રાજી થઈ ગયા.
જો જો કરના કાજ ઉસાહ બિન ન બનત કબુ.
જો જો કરના કાજ ઉસાહ બિન ન બનત કબુ.
જીતના ચાખો લાજ તીતના વચન હિ ધરહિ શિર.
જીતના ચાખો
જે જે કામ કરવાનું હોય તે કામ ઉત્સાહ વિના ક્યારેય બનતું નથી. ઉત્સાહ હોય તો જ કામ થાય. અને જેને કઈ લાજ ન હોય એ કઈ વચન ધારે નહીં માથે. લાજવાળા માણસો વચન પાળે અને સેવામાં જોડાઈને કામકાજ કરે.
જીતના ખપહી જાહી જીતના ખપ ન રહે જેહી.
જીતના ખપહી જાહી જીતના ખપ ન રહે જેહી.
વચન કે વર્તન તાહી દેખાવહી પ્રસિદ્ધ કર.
વચન કે વર્તન તાહી દેખાવહી પ્રસિદ્ધ કર.
જેટલો જેને ખપ હોય અથવા તો ખપ ન હોય તે વચન જેટલું માને કે ન માને એના ઉપરથી પ્રસિદ્ધ જણાઈ આવે છે. જેટલું વચન માને એટલો ખપ અને જેટલું વચન માને નહીં એટલો ખપ નહીં. મહારાજ આનંદાનંદ સ્વામીને એવું કહે છે, તમે મારું વચન માન્યું અને અમદાવાદ મંદિર બાંધવા જાઓ છો તમે ખપવાળા છો. અને તમારું વચન જે જે હરિભક્તો માનશે ને તમને મંદિર બાંધવામાં તનમન ધનથી સહાય કરશે, જેટલી કરશે એટલા એ ખપવાળા, નહીં કરે એટલા ખપ વિનાના. એ પ્રસિદ્ધ દેખાયા હોય કે દેખાઈ જશે મંદિર બાંધવામાંથી, એ ખબર પડી જશે કેટલા હરિભગત સાચા શ્રદ્ધાળુ ખપવાળાને કલ્યાણને ઈચ્છતા છે એમ. હે સ્વામી, ત્યાગ વૈરાગ ધર્મ જ્ઞાન આના બધાય કરતા સેવા માર્ગ ઘણો કઠણ છે. सेवा करे में तन ही ताके जतन लेश न रहत ही वाके। सेवा करवा मा तन नु जराय जतन रहतु नथी। लेश पण तन नु जे कोई मानस जतन करे हाचवा करे एना सेवा थाती नथी। त्याग विरति धर्म ज्ञान करते सेवा मार्ग कठिन रहे चलते। सेवा करे में तन ही ताके जतन लेश न रहत ही वाके। वली स्वामी आत्मनिष्ठा ने देह निष्ठा सेवा ऊपर थी देखाय आवे छे। आंबळ्यू सेवा मां लाग्या विना ते देखाय नहीं कि आ भाई देह निष्ठ छे के आत्मनिष्ठ। ज्ञान ध्यान नी ओछ लईने पोताने आत्मनिष्ठ कहता होय એવા તો સત્સંગમાં ઘણાય છે મહારાજ કે મેં જોયા છે। જ્ઞાન ધ્યાનની ઓઠ લઈને પોતાને આત્મનિષ્ઠ તરીકે પ્રસિદ્ધ કરે, પણ જેને સૂક્ષ્મ બુદ્ધિ હોય તેને આ વાત દેખાઈ જાય છે કે આ ભાઈ ભલે જ્ઞાન ધ્યાનની ઓઠ લઈને આત્મનિષ્ઠા મારે છે એમ દેખાડે, પણ આમાં કાંઈ છે નહીં। સેવા કરવી તે આત્મનિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા અને ધ્યાન નિષ્ઠાથી પણ શ્રેષ્ઠ છે। બોલો લ્યો, સેવા કરવી તે આત્મનિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા અને ધ્યાન નિષ્ઠાથી પણ શ્રેષ્ઠ છે। કોણ સમજે આને? થોડા પુણ્યવાળાને ક્યારેય સેવામાં રૂચિ ઉત્પન્ન થતી નથી અને થોડા પુણ્યવાળાને ક્યારેય સેવા મળતી નથી અને એને રૂચિ એ થતી નથી। જેના અનંત જન્મના સુકૃત ઉદય થયા હોય એને જ સેવા કરવાની ઈચ્છા થાય છે અને એને જ સેવા મળે છે। સેવા કોઈ સામાન્ય બાબત નથી। આ વાતને આપણે સમજવી જોઈએ। આપણે સેવા કરીએ છીએ પણ હાવ મહિમા સમજ્યા વિના કરીએ તો આપણને મજા ન આવે। આપણે ભાગ્યશાળી છીએ કે આપણને ભગવાનની સેવા મળી છે। સાથોસાથ એ પણ ખ્યાલ રાખો કે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના જે કાંઈ કરીએ છીએ તેને સેવા કહેવાય છે। સેવા અતિ દુર્લભ છે। જુઓ, શબ્દ ગણજો, વ્યવહાર, ફરજ, ઋણ અદા કરવું, ઢાલ વાળવી અને સેવા કરવી, કેટલા શબ્દ થયા? પાંચ. પહેલું, વ્યવહાર. આપણે એકબીજાને વ્યવહારે જે કાંઈ કરવું પડતું હોય એ વ્યવહાર કર્યો કહેવાય, એ સેવા ન કહેવાય. વ્યવહાર ક્યાં હોય? હગાવાલાઓમાં. એને સેવા કોઈએ ભૂલે ન સમજવી. આપણા દીકરાના પ્રસંગમાં એ આવ્યા હોય તેને ચાંદલો કર્યો ને આપણે એના પ્રસંગમાં જઈએ તો આપણે ચાંદલો કરીએ, આને સેવા ન કહેવાય, વ્યવહાર કર્યો કહેવાય. ફરજ, માતા પિતાની અને ગુરુની સેવા કરવી એ ફરજ છે, એ સેવા નહીં. એ તો આપણી ફરજમાં આવે. સાંભળ્યો? એને સેવા ન કહેવાય. આગળ ચલો. વ્યવહાર, ફરજ, પછી ઢાલ. આપણને કોઈ કે બળી દે બે દી આપ્યા હોય તો આપણે એને પછી બે દી દેવાના હોય, એ તો ઢાલ કરી કહેવાય, એ સેવા ન કહેવાય. પછી ઋણ અદા કરવું, સમજાણું? અમુક અમુક આપણા માથે ઋણ હોય છે, એ ઋણ અદા કરવું એને સેવા ન કહેવાય. એ તો આપણા માથે ચડેલું ઋણ છે. કોકના પૈસા આપણે ઉછીને લઈ આવ્યા હોય અને પછી આપણે એને પાછા દઈએ તો ઋણ ભર્યું કહેવાય. એ કંઈ સેવા ન કરી કે ઉપકાર નહીં કર્યો. પછી સત્કર્મ કહેવાય છે ને, સત્કર્મ એ સેવા નહીં. સત્કર્મને ઘણા સેવા માને, એ સેવા નહીં. આપણને પોતાની પાસે કાંઈક સગવડતા સમૃદ્ધિ થઈ તો આપણે સત્કર્મ કરીએ, સતનારાયણની કથા કે ગામમાં પારણ કે આ તે, પણ એની પાછળ આપણે સકામ ભાવ છે કે ઘરમાં પારણું બંધાય, કે વ્યવહાર સુખી થાય, આશે તેશે. એટલે સત્કર્મ એ સેવા નથી. પુણ્યકર્મ કરીએ છીએ એમાં જો કંઈક સકામતા છે તો એ સેવા નહીં. સેવા તત્વ આ બધાથી ન્યારું છે. એ સેવાનો આ મહિમા છે. આત્મનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા અને ધ્યાનનિષ્ઠાથી પણ સેવા શ્રેષ્ઠ છે. થોડા પુણ્યવાળાને ક્યારેય સેવામાં રૂચિ થતી નથી અને થોડા પુણ્યવાળાને ક્યારેય સેવા મળતી નથી. અહીં જે સેવા શબ્દ છે ને એ મેં કીધું એ બધું કાઢ્યા પછી વધે એના માટે છે. કોઈ આનો ઊંધો અર્થ ન લે. મેં જે ગણાવ્યું એક કે સેવા ન ગણાય, પછીની કરો એ સેવા. કેવળ ભગવત પ્રસન્નતાનો જેમાં ભાવ હોય એ સિવાય કોઈ માલકોર ભાવ ન હોય. અને આપણે જે કાંઈ કરીએ, કોઈ બી નહીં કરીએ, એને સેવા કહેવાય. અહમ મમત્વથી જે કરાય છે ને એ સેવા નહીં. આપણે આપણા બૈરા છોકરાને સેવા કરીએ એ સેવા થોડી કહેવાય ને ભાઈ. અને આપણે અહમથી આપણું નાક લાંબુ કરવા કોકની મદદ કરી એ કઈ સેવા ન કહેવાય. આજકાલ સેવાને કોણ ઓળખે છે? સેવા શબ્દ તો અભડાવી નાખ્યો બધાએ. જેમ કે પ્રેમ શબ્દ અભડાવી નાખ્યો. પ્રેમ કોને કહેવાય? બિલકુલ શુદ્ધ હોય ને શુદ્ધ એને પ્રેમ કહેવાય. કાંઈ પણ લેવાની ભાવના હોય પ્રેમ ન કહેવાય, એને સ્વાર્થ કહેવાય. પ્રેમ જેવું જ લાગે આમ ઉપરથી.
સેવા મે રુચિ ઉદય ભય જીનકુ ભવ ભટકન અંત આયે તિનકુ.
જો આપણાથી સેવા થતી હોય, શુદ્ધ પ્રેમ થતો હોય તો એ વાતને સમજવી. બાકી ચોખ્ખા રહેવું કે ભાઈ આમાં મારો સ્વાર્થ છે, હું કાંઈ સેવા કરતો નથી એમ બોલતા રહેવું તો ભગવાનના અપરાધી નહીં થઈએ. અને કહેતા રહેવું કે ભાઈ હું તમને જે પ્રેમથી બોલાવું છું, હાચવું છું, તમારે ઘરે આવું જાઉં છું, એ કાંઈ હું પરોપકાર કે પ્રેમ નથી મારે. મારે મારો મતલબ છે, સ્વાર્થ છે, હું કાંઈ શુદ્ધ પ્રેમી નથી. તો શું છે કે આપણે ભગવાનના દોષી નહીં, કોઈને છેતર્યાનું ઉલ્લું બનાવવાનું પાપ ન લાગે આપણને, ચોખ્ખા ગણાઈએ, એમાં સારું છે.
સેવા મે રુચિ ઉદય ભય જીનકુ,
જેની સેવામાં રુચિ ઉદય થઈ,
ભવ ભટકન અંત આયે ઇનકુ,
એના ભવ ભટકણનો અંત આવી ગયો.
એસી શ્રી હરિ કરે બહુ વાતા.
આવી ભગવાન સ્વામિનારાયણે આનંદાનંદ સ્વામીને બહુ વાતો કરી.
દિશ માત્ર યહ લિખત રહાતા.
આધારણ સ્વામી કહે છે કે હું તો અહીંયા હરિચરિતામૃત સાગરમાં એક લેશ માત્ર જ લખું છું. ભાગ્ય આનંદાનંદ સ્વામી મંદિર બાંધવાની સેવામાં જ્યારે ભાગ લીધો ત્યારે મહારાજે એમને રાજી થઈને બહુ હારી હારી વાતો કરી હતી. પછી અમદાવાદના મંદિરની સેવા કરવા માટે આનંદાનંદ સ્વામીની સાથે જવા જે જે સંતો તૈયાર થયા હતા તે સૌ સંતોને શ્રીહરિએ પાસે બોલાવ્યા અને અતિ હેતથી પીરસીને જમાડે. જ્યારે સંતો જમી રહ્યા ત્યારે સૌ સંતો ભેગા મળી કેસર ચંદન લઈ શ્રીહરિની પૂજા કરવા માટે આવ્યા. ફૂલના હાર, બાજુબંધ, તોરા, ફૂલની પોંચી, ફૂલનો ગુચ્છ વગેરે શ્રીહરિના અંગ ઉપર ધરાવ્યા. સૌ પ્રથમ આનંદાનંદ સ્વામીને જમાડ્યા હતા, પછી બધા સાધુને જમાડ્યા હતા, અને સૌ પ્રથમ આનંદાનંદ સ્વામી પરમાત્માને સર્વ જગતના સ્વામી જાણી બધું જ મંદિરમાં આવતું વિઘ્ન નિવારણ કરવા માટે પરમાત્માનું પૂજન કરે છે. પીછે જીતને હું સંત પૂજત ભય હરિ કુતેહી. પાછીથી બધાએ સાધુએ ભગવાન શ્રીની પૂજા કરી. જ્યારે સંતો પૂજા કરી રહ્યા ત્યારે અત્યંત ભાવથી ભગવાન શ્રી હરિ આનંદાનંદ સ્વામીને ભેટ્યા. પછી એક એક કરીને બધાએ સાધુ પાર્ષદો જે કોઈ સ્વામીની સાથે મંદિરની સેવામાં જોડાયા હતા એ બધાને ભેટ્યા. પછી શ્રી હરિ અમદાવાદ દેશના જે જે ગામના જે જે હરિભક્તો હતા તેના ઉપર એક પત્ર લખ્યો અને તેમાં લખ્યું કે અમારી આજ્ઞાએ કરીને આનંદાનંદ સ્વામી ત્યાં અમદાવાદમાં મંદિર બાંધવા માટે આવ્યા છે, માટે આનંદ મુનિ કહે જીસ રીતા સેવા કરના કરી કે પ્રીતા, આનંદાનંદ સ્વામી તમને જે રીતે કહે એ રીતે તમે બધાય સેવા કરજો. ધર્મદેવ કે સુતહી જો જે હા નરનારાયણ કહાવત તેવા, ધર્મ પ્રજાપતિના જે દીકરા નરનારાયણ કહેવાય છે, શિખરબંધ હિ મંદિર તાકે શ્રીનગર કે મધ્યમે વાંકે, તે નરનારાયણ દેવનું શ્રીનગરના મધ્યમાં શિખરબંધ મંદિર કરાવવાનું અમે મનમાં ધાર્યું છે અને અમારો એમાં સ્વાર્થ નથી, માત્ર હરિભક્તના હિતને અર્થે અમે ત્યાં મંદિર કરાવવાનું ધાર્યું છે. અમારું સંત હિ જો જે તે વર્ણી પદાતી કહાવત તે, અમે અમારા સંતો વળી પાર્ષદો અને બ્રહ્મચારીઓ જે કોઈ કહેવાઈએ છીએ તે બધાય ધન અને નારીનો ત્યાગ રાખનારા છીએ. ધન વિના મંદિર ક્યારેય બનતું નથી, માટે જેમ આનંદાનંદ સ્વામી રાજી થાય તેમ તમે બધા છૂટા હાથે પૈસા દેજો, દ્રવ્યાદિકથી સેવા કરજો. અમારા કોઈ પાસે પૈસા નહીં, તમારા માટે મંદિર બાંધવાનું છે માટે પૈસા તમારે જ કાઢવાના હોય. તમે એક એક થઈને પોતા માટે એક એક ઘર કરો છો તો બધાય ભેગા થઈને ભગવાન માટે એક મંદિર કેમ ન કરો, કેમ ન થાય? માટે હવ ધન દેજો. આવો કાગળ લખ્યો. પછી શ્રીજી મહારાજે 50 યુવાન સાધુ પાર્ષદો સાથે આનંદાનંદ સ્વામીને અમદાવાદ મોકલ્યા અને કહ્યું, સ્વામી તમારા હાથમાં પદ્મનું ચિહ્ન છે, અત્યારે ફોડ પાડે છે. સ્વામી તમારા હાથમાં પદ્મનું ચિહ્ન છે, માટે અધિક ધનની ચિંતા ન કરતા તમે જે કાર્ય કરવાની ઈચ્છા કરશો તે ભગવાન પૂરી કરશે. બોલો લ્યો. વળી અમદાવાદમાં લાલદાસ, હીરાચંદ, કુબેરસિંહ, નથુભટ્ટ, દામોદર પટેલ વગેરે ભક્તો બહુ હારા હારા છે. આ પત્ર એમને વંચાવજો, તેથી તેઓ સહાય કરશે. સ્વામી હવે તમે જાઓ. આનંદાનંદ સ્વામીએ મહારાજને ત્યારે દંડવત પ્રણામ કર્યા. આશીષ દઈને દયા નિધિ પછી ગયા ભોજન કરવા કાજ.
આશીષ દઈને દયા નિધિ ગયા ભોજન કરવા કાજ.
પોતે જમી મુનિને કહ્યું તમે આવો જમો મુનિરાજ.
પોતે જમી મુનિને કહ્યું તમે આવો જમો મુનિરાજ.
જયમાનંદાનંદજી પ્રભુ તણી પ્રસાદી જે હ.
જયમાનંદાનંદજી પ્રભુ તણી પ્રસાદી તે હ.
પ્રભુએ ભટ્ટ મયા રામને કહ્યું અંતરે ધરી અતિ ને હ.
પ્રભુએ ભટ્ટ મયા રામને કહ્યું અંતરે ધરી અતિ ને હ.
જવાનું મુહૂર્ત જોઈ દ્યો સુણી બોલિયા નિષ્કુળાનંદ.
જવાનું મુહૂર્ત જોઈ દ્યો સુણી બોલિયા નિષ્કુળાનંદ.
આપની આજ્ઞા એ જ છે પ્રભુ શુભ મુહૂર્ત સુખ કંદ.
આપની આજ્ઞા એ જ છે શુભ મુહૂર્ત અતિ સુખ કંદ.
મહારાજ મયારામ ભટ્ટને કે મુરત જો, કઈ કમૂરતા નથી ને અટાણે સ્વામી નીકળે છે એમાં. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ હવે તમે આજ્ઞા કરી એ જ મુરત તમે કીધું ને સ્વામી નીકળો એમ, હવે આમાં આવી ગયું મુરત. બોલો. પછી શ્રી હરિ આનંદાનંદ સ્વામી કહે તમે હવે જાઓ. આમ જાઓ કે છે ને પાછા વળી કઈક જમાડે ને રોકે ને એવું કરે છે. હમ આવ હું કરી હેત મૂર્તિ સ્થાપન કારને, સભી સંત સમેત પૂરન મંદિર હોય જબ સ્વામી, અમે મૂર્તિ સ્થાપન કરવા માટે બધા સંતોને સાથે લઈને મંદિર પૂરું થાય ત્યારે આવશું. ગયે શહેર મોજાર આજ્ઞા ધરી મુનિ અંતરે હરિમૂર્તિ ઉર્ધાર કામ કરાવત મોજ છે હે ભાઈ. પછી આનંદાનંદ સ્વામી અમદાવાદ ગયા, ભગવાનની મૂર્તિને અંતરમાં હારે લેતા ગયા છો. હરિમૂર્તિ ઉર્ધાર વાહ કામ કરાવત મોજ છે. ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને આનંદથી મંદિરનું કામ આરંભ્યું. ત્યાંના ભક્તોને મહારાજનો પત્ર વંચાયો, પત્ર વાંચીને હવને આનંદ આનંદ થઈ ગયો. ત્યાંના સાહેબને મળ્યા ગવર્નરને, ખાતમુહૂર્ત જોવડાવી શુભ નક્ષત્ર તિથિએ મંદિરનો આરંભ કર્યો, ઝડપથી કામ ચલાવ્યું, થોડા મહિનાઓમાં મંદિર તૈયાર કરી નાખ્યું. પછી આનંદાનંદ સ્વામીએ કડિયા અંબારામ તથા કુબેરભાઈને ડુંગરપુર મૂર્તિઓ લેવા મોકલ્યા. આ બંને હરિભક્તોએ સ્વામીએ કહ્યું તે મુજબ ડુંગરપુર જઈને મૂર્તિઓ ખરીદ્યો. જોડ ચતુર્ભુજ મૂર્તિઓ નર અને નારાયણ નામ મંગાવી ડુંગરપુર થકી પધરાવા શ્રીપુર ધામ. મંદિરનું પછી મુહૂર્ત જોડાયું એટલે કે મૂર્તિ પ્રતિષ્ઠાનું. 1878 ફાગણ સુદ ત્રીજ ને રવિવારનું મુહૂર્ત આવ્યું. હવ ભક્તોને સાથે રાખી અમદાવાદથી આનંદાનંદ સ્વામીએ પરમાત્મા ઉપર ગઢપુર કાગળ લખ્યો. હા, અને પછી મહારાજ ઉપર કાગળ મોકલ્યો. એ કાગળમાં શું લખ્યું હતું એ હરિલીલા સિંધુ ગ્રંથમાં વૈષ્ણવાનંદ સ્વામીએ લખ્યું છે.
સહજાનંદ હે નામ શુભ હરન કષ્ટકર હે,
હેત કરીને જે સર્વના કષ્ટને હરી લે છે એવું જેનું સહજાનંદ નામ છે.
શ્રીપુર સે લિખ પત્ર શુભ,
એવા સહજાનંદ હરી ઉપર અમદાવાદથી શુભ પત્ર લખું છું.
તવ પ્રતિ પ્રેમ સમે,
પ્રેમ સમેત તમારા પ્રત્યે લખું છું.
દાસ દાસ તવ દાસ કો આનંદાનંદ નામ, કોટી કોટી મમ બાચ હું દંડવત પ્રણામ. દાસ દાસ તવ દાસ કો આનંદાનંદ નામ, કોટી કોટી મમ બાચ હું દંડવત પ્રણામ. અત્ર કૃપા કરી આપકી હમ સબ સુખી રહાત,
આપની કૃપાથી અમે બધા સુખી છીએ.
આપ સુખાકર પત્ર શુભ ભેજ હું ધગ જલ જાત,
આપની સુખાકારી ચાહતો હું આપને પત્ર લખું છું.
મારી બંને આંખમાંથી આહોડાની ધાર હાલી જાય છે એવું લખ્યું ધગ જલ જાત. પત્ર લિખત કારણ હે યે હા, શ્રી હરિ બાચ હું પરમ સ્નેહા, આપકી આય સુધરી શિર ગયે હું કમલા પતન વાસ કિયે હું.
હવે પત્ર લખ્યાનું કારણ લખું છું. મહારાજ કૃપા કરીને સસ્નેહ આ પત્ર વાંચજો, આપની આજ્ઞા માથે ધરીને અમે કમલા પતનમાં આવીને રહ્યા છીએ એટલે કે અમદાવાદમાં.
તવ આજ્ઞા પરમાન પુરાના મદકિન મંદિર ભગવાના,
તમારી આજ્ઞા પ્રમાણે અહીંયા અમે સુંદર મજાનું પુરાણી સંસ્કૃતિને નકશી વાળું અદભુત ભગવાનનું મંદિર તૈયાર કર્યું છે. પુરન ધામ કામ ભયો અભહી, આ ધામનું કામ અત્યારે હવે પૂરું થયું છે. સદ્ય સંત લઈ આવું સભી, તમે બધા સંતોને લઈને તત્કાળ પધારો. નરનારાયણ સ્થાપન કાજા શ્રીપુર શહેર મેં સહિત સમાજા, દેશ દેશ કે સબ નર નારી સહિત પધારું જન સુખકારી. નરનારાયણ ભગવાનની સ્થાપના કરવા માટે આપ બધા સંતો હરિભક્તો દેશ દેશાવરના ને બધાને લઈને હે દયાળુ સુખકારી જલ્દી પધારો, હિતની અરજ સુની કે લીજે દાસ જાની જન અભય કરીજે. આટલી અમારી અરજી સાંભળી લેજો, તમારા જાણીને અભય કરજો. વળી આગળ લખ્યું હતું કે નરનારાયણની મૂર્તિઓ પણ આવી ગઈ છે ને હવે શિખર છોરાવા માંડ્યા છે. પછી મહારાજ ચાખડીએ ચડીને ઉગમણે બાર ઓરડાની ઓસરી હાથમાં કાગળને પધાર્યા ને ત્યાં ઢોલીએ બિરાજ્યા. પછી કહે છે પરમહંસો ક્યાં ગયા, અલા પરમહંસોને તેડાવો, દાદા ખાચરને બોલાવો. એટલે બધા આવીને મહારાજની સન્મુખ પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે આનંદાનંદ સ્વામીનો પત્ર વંચાયો, લે વાંચો, અમદાવાદથી કાગળ આવ્યો છે. આનંદાનંદ સ્વામીએ લખ્યો, વાંચો. કાગળ વંચાઈ રહ્યો પછી એમ બોલ્યા છે સ્વામિનારાયણ દેવની ઈચ્છા બહુ ભારે છે, જે અમદાવાદ જેવા શહેરમાં પ્રથમ શિખરબંધ મંદિર તૈયાર થઈ ગયું. આવું બધું કયા દેવની ઈચ્છા બહુ ભારે છે? હા, સ્વામિનારાયણ દેવની ઈચ્છા બહુ ભારે છે. કે કોણ સ્વામિનારાયણ દેવ છે ખબર ને? હા, અથવા તો એમ લઈ લો, સ્વામી નારાયણ દેવની ઈચ્છા બહુ ભારે છે. સ્વામિનારાયણ દેવની ઈચ્છા બહુ ભારે છે, અમદાવાદમાં શિખરબંધ મંદિર તૈયાર થઈ ગયું. એમ કહી મહારાજ અતિ રાજી રાજી થઈ ગયા. આપણી ભાષામાં કહીએ તો રાજીના રેડ થઈ ગયા. મહારાજ કે જટ કરો, લૈયા લાવો, કંકોત્રીઓ લખાવો, ગામો ગામ પત્રિકાઓ મોકલાવો, સૌને અમદાવાદ આવવાનું આમંત્રણ અપાવો. પછી વળી મહારાજે જરાક સચ્ચિદાનંદ સ્વામી હામું જોઈને આ માંગણી કરી. એટલે સચ્ચિદાનંદ સ્વામી ઉભા થયા, મહારાજ પાસે ગયા. એટલે મહારાજ કે સ્વામી તમે અક્ષરધામના મુક્તોને આમંત્રણ આપી આવો, સમાધિ કરો, પછી ગોલોકમાં જાજો અને વૈકુંઠમાં પણ જાજો, ત્યાં પણ ખબર કહેજો કે અમદાવાદમાં નરનારાયણ દેવનું મંદિર તૈયાર થયું છે, બધાએ પ્રતિષ્ઠામાં આવવાનું છે, ફાગણ સુધી છે. પછી બ્રહ્મા વિષ્ણુ શિવજીને જેની કહેજો, ઇન્દ્રને કહેજો, હવ હવના ઘરવાળા બાળ બચ્ચા કુટુંબો સાથે અવશ્ય ઉત્સવમાં પધારે, મિત્ર મંડળ સ્નેહીઓને લાવે, સૂર્ય ચંદ્ર આદિ નવગ્રહને આમંત્રણ દેજો, બૃહસ્પતિ આદિ સર્વે ઋષિઓને કહેજો, ગંગા આદિક જે નદીઓ છે તીર્થો છે એને કહેજો, હવને ખબર આપી આવો કે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન અમદાવાદમાં નરનારાયણ દેવની મૂર્તિઓ પધરાવે છે, માટે આવ્યા વગેરે નહીં હાલે, ભણું હવે પધારવું પડશે. ત્યાર પછી મહારાજે સતાનંદ સ્વામીને જરા કામ કીધું કે અહીં આવો. એટલે સતાનંદ સ્વામી મહારાજ પાસે ગયા. સ્વામી તમે શ્વેત દ્વીપમાં જટ જાઓ, ત્યાં વાસુદેવ ભગવાનને બધા મુક્તો નિરન્ન બનીને તપ કરે છે, અને કહેજો કે નરનારાયણ દેવની પ્રતિષ્ઠામાં અન્ન જમવું જોઈએ. પછી બદ્રિકાશ્રમમાં જઈને કહેજો એક એક મુક્ત આવે, તથા મેરુ પર્વત ઉપર જાજો, હિમાલય ઉપર જાજો વગેરે અષ્ટકુળ પર્વત ઉપર જાજો, અને આ બધે ખબર આપજો કે અમદાવાદમાં સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ દેવની મૂર્તિઓ પધરાવે છે, માટે હવે આવવાનું છે, અને એકલા નહીં, એક બે જણાએ નહીં, તમે સર્વ તમારા કુટુંબ પરિવાર સહિત ને દાસ દાસીઓ તેમણે સહિત આવજો. ઢોરા ઢાંકર કોક બીજાને ઘેરે બાંધી આવજો, પાદી પાણી પાસે. એમ કહીને મહારાજે બે સંતને મોકલ્યા. પછી મહારાજ સંતો હરિભક્તો વગેરેની સાથે હજારો માણસો લઈને અમદાવાદ જવા નીકળ્યા. કાંઠિયાવાડમાંથી રસ્તામાં જબરું આશ્ચર્ય થયું, મહારાજની બે પડખે બે દિવ્ય પુરુષો દેખાણા. હરખું જોયું ત્યારે ખબર પડી કે જમણી બાજુ હાલે નારાયણ પોતે છે, ડાબી બાજુ હાલે નર પોતે છે. નર ને નારાયણ બે મહારાજની બે બાજુ હાલ્યા જાય છે અમદાવાદ. ઓ ભાઈ ભાઈ ભાઈ, આ રીતે મહારાજ અમદાવાદ પધાર્યા, કાંકરિયા સરોવરે ઉતારા કર્યા. અંગ્રેજ સાહેબોને જાણ કરી, એમને જાણ થતા તેઓ ચતુરંગી સેના સાથે ભગવાન સ્વામિનારાયણને સન્મુખ પધાર્યા છે, આવકારો દેવા. પધારીએ પધારીએ ભલે પધાર્યા ઘડીખમમાં, જેને મહારાજના દર્શન થતા તેમને મહારાજમાં હેત થઈ જતું. એરણ સાહેબ ને દુર્લભ સાહેબ ના બંને સાહેબો સહિત સર્વે નોકર ચાકર એ પાટ ટોપી જટ ઉતારીને પ્રણામ કર્યા. હાથી પર બેસવા પરમાત્માને વિનંતી કરી. ભગવાન શ્રી હરિ હાથીએ બિરાજ્યા ને ભવ્ય અમદાવાદની બજારમાં સવારી નીકળી. બોલો લ્યો, એવી રીતે આવ્યા ધર્મ નો દુલારો, કર્યો નવા વાસ વિશે
ઉતારો,
આનંદ સ્વામી કર આપ જાલી. આનંદ સ્વામી નો હાથ જાલી ને મહારાજ મંદિર જોવા પધાર્યા. પ્રભુ ગયા મંદિર માહી ચાલી,
પ્રભુ ગયા
જીવન,
જોઈ મંદિર શોભા જીવન,
મોદ પામ્યા ઘણા નિજ મન,
મોદ પામ્યા ઘણા નિજ મન,
ભારે શિખર ત્રણ નિહાર,
ભારે શિખર ત્રણ નિહાર,
જાણે દેવ વિમાન ઉદાર,
જાણે
મોજ પામ્યા ઘણા નિજ મન વાલો મોજ પામ્યા ઘણા
મંદિરે જોઈને પ્રભુ બહુ રાજી થઈ ગયા. મંદિરનો ગોળ ઘુમટ જોયો, એને પર લગાડેલી પૂતળીઓ જોઈ, સુંદર થાંભલાઓ જોયા, મંદિરના કાંગરાઓ જોયા વગેરે વગેરે જોઈને મહારાજ રાજી રાજીના રેડ થઈ ગયા. ઓ આનંદાનંદ સ્વામીની હામુ મહારાજ હસતા જાય, સ્વામીનો હાથ મુકતા નથી. મહારાજ કહે છે કે વાહ સ્વામી વાહ, અમે ધાર્યું તો એથી હવાયું મંદિર તમે હારું તૈયાર કર્યું હો સ્વામી, એમ કહીને પોતાના ગળામાં પુષ્પનો હાર હતો એ સ્વામીના કોટમાં પ્રેમથી પહેરાયો અને પછી વાલો મારો બથમાં ગાલીને બેઠી પડ્યા અને છાતીમાં ચડાવણી દાપા. પછી મહારાજ મંદિરની ચારે તરફ ફરીને જોવા લાગ્યા. ઓહો હો, પછી મહારાજ સલાટ ના માંડ્યા વખાણ કરવા કે આમાં જે સલાટો એકડિયાઓ એ કામ કર્યું છે એને ધન્યવાદ છે. આમ તે સમયે મહારાજ બહુ રાજી થયા અને દેશાંતરના લાખો ભક્તો જન સર્વે આવ્યા કરવા દર્શન મંદિર જોવા. પાયમાં દર્શન થકી આનંદ ફોગટ ફેરા ટળ્યા છે, ફંદ કર્યા પારણા દ્વાદશી માય સૌના મન હરખ્યા છે. ત્યાં પછી માધુરી મૂર્તિ શામ શહેરમાં પ્રવેશ્યા શુભ કામ, વાગે વાજિંત્ર પરમ ઉદાર જન બોલે જય જયકાર. આવ્યા મંદિરમાં અલ બેલો સુખદાયક સુંદર છેલો. આમ અમદાવાદમાં પ્રતિષ્ઠાની તૈયારીઓ ધબધબાવીને આરંભી દીધી. હજારો વિપ્રોને બોલાવ્યા છે, બધી સામગ્રીઓ ભેગી કરાવી છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે સંતો હરિભક્તો ઉત્સાહથી ધબધબાવીને રાજદી સેવા કરે છે અને એ જોઈ જોઈને પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ પુરુષોત્તમ રાજી રાજી થાય છે. આમ ઉત્સાહમાં ને ઉત્સાહમાં મુહૂર્ત નજીક આવી ગયું. દેશ દેશ થી ઘણા ભાવિક ભક્તો આવ્યા જ જાય છે, આવ્યા જ જાય. સંઘ ઉપર સંઘ, સંઘ ઉપર સંઘ. રાત્રે નો આવે એટલા દિવસે આવે, દિવસે નો આવે એટલા રાત્રે નો આવે, હવારે નો આવે એટલા સાંજે આવે, સાંજે નો આવે એટલા હવારે આવે, બપોરે તો પાર વગેરે ના આવે. પ્રતિષ્ઠા વિધિ માટે મોટો જબર મંડપ રચાયો છે પણ કઈ હાયમાં હમાય નહીં. હો જાણે કિરિયાનું ઉભરાણું હોય ભાઈ ભાઈ, બધા દેવો આવ્યા ને વિમાનો લઈ લઈને, કારણ કે આમંત્રણ બહુ આપ્યા છે ને. હો માણવ મેનામણ ઉભરાણ જાણે કે સમુદ્ર વાધુલ લઈને આવ્યો હોય. હો દેવોના એટલા બધા વિમાનો ભેગા થઈ ગયા, ઠાઠે ઠાઠા ગા આવ્યો, પાર્કિંગ માં જગ્યા નહી, મંડપ માં વિધિ મુજબ યજ્ઞ કુંડ કરાવ્યો. પ્રતિષ્ઠા પૂર્વે એક દિવસ અગાઉ યથા યોગ્ય વિધિ કરાવ્યો. ભાઈ પ્રથમ મંદિર અમદાવાદમાં નન્નાણી દેવ થપાય છે ત્યારે મને ઉમળકો ઓછો ન હોય ને. આપણું મંદિર સ્વામિનારાયણ ભગવાને બંધાયેલું, આપણા નન્નાણી દેવ જયારે પ્રતિષ્ઠા વિધિ એની ને એનો પ્રસંગ હોય તો હું કઈ ગાજો જાઉં ત્યારે પછી હા મોટો જબર મંડપ કરાવ્યો છે. હા અથા યોગ્ય વિધિ કરાયો, સ્વસ્તિ વાચન પૂર્વક ગ્રહમખ કરાયો. પછી સંવત 1878 ફાગણ સુદ ત્રીજના રોજ
બ્રાહ્મણ આવ્યા છે તેની વાર,
ક્યાં ક્યાં કામ ના ઉમરેટ ઉમરેટ હા
બ્રાહ્મણ આવ્યા વેદના મંત્ર કરે ઉચ્ચારાય,
વેદના મંત્ર કરે ઉચ્ચારાય,
વેદના મંત્ર કરે ઉચ્ચારાય,
વેદના મંત્ર કરે ઉચ્ચારાય.
પછી મધ્યના મંદિર માય, પછી દક્ષિણ બાજુ ની માય,
પછી દક્ષિણ બાજુ ની માય,
રૂડુ મંદિર છે જોડે ત્યાય,
રૂડુ મંદિર છે
ભગવાન મહાત્મા લઈ લઈ પધરાવે દેવો.
રાધા કૃષ્ણ પધરાયા,
તે રાધા કૃષ્ણ પધરાયા,
હે વેદ વિધિ વડે થી વધાવ્યા,
વેદ વિધિ વડે થી પધરાયા,
વામ
ભાગે મંદિર છે જે હ
વામ ભાગે મંદિર છે જે હ
રૂઢ શોભિત લોભિત તે હ
રૂઢ શોભિત ને લોભિત એ હ
હરિ કૃષ્ણ ધાર મને ભક્તિ
હરિ કૃષ્ણ ધાર મને ભક્તિ
અને પછી ભગવાન નરનારાયણ ને બથમાં લઈને ભેટ્યા. હા, આલિંગન લીધું એવું લખ્યું છે. સર્વે સંત હરિજન બધા જોઈ રહ્યા છે. વાજા વાળા ઢિબાંગ 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 ધબધબાટી બોલાવીને વગાડે છે, ઢોલ ત્રાસા મૃદંગ, અને બધાને કઈ ઉમંગ હમાતો નથી. હો, નભ માર્ગે દેવો આવ્યા છે, ઈવડાઈ દુદુંભી વાજા વગાડે છે. એના વાજા જુદા પ્રકારના, ઊંચી ક્વોલિટીના. કરે ચંદન પુષ્પની વૃષ્ટિ, તેને શોભી રહી છે આ સૃષ્ટિ. નાચે રંભાદી ગાંધર્વ ગાય, જય જય કારના શબ્દો થાય. પૂજા કરે છે પોતે શ્રી શામ, પ્રતિમાઓ તણી તે ઠામ. અને પૂજા વિધિ પૂરો થયો, અને ભગવાન સ્વામી નારાયણને રૂડી રૂપાળી હોનાની આરતી હાથમાં આપી, હોનાની ટોકરી, હજારો દીવડાની આરતી, ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવની આરતી ઉતારી. આનંદ આનંદ થઈ ગયો. આરતી ઉતારી મહારાજ દેવ બ્રાહ્મણ સંતને કાઢ, પ્રતિમાઓ સામુ આરતી ઉતાર્યા પછી ભગવાન સ્વામિનારાયણ ઘડી બે ઘડી આમ સ્થિર થઈને જોઈ રહ્યા. ત્યાં તો પ્રગટ્યું તેજ અપાર, બે મૂર્તિઓ માંથી નિર્ધાર, જાલાહળા 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 જાલાહળા, સર્વે મંદિરમાં પડી તેજની છાંય, તેજ તેજ સર્વને તેજ જ દેખાય. તે સમયે સર્વે અવતારો આવી ગયા, મૂર્તિ માન તહેવાર. બધા અવતારો આવ્યા, મૂર્તિ માન થઈ, અને એણે અદભુત સ્તુતિ કરી. કરે હરિવરનું સ્તવન, જય જય તમે ભગવાન, અમે સર્વ તવ અવતાર, તવ આજ્ઞા વિશે વર્તનાર. આવું બધા અવતારો બોલ્યા. કોટી ઈશ્વર બ્રહ્મ અગમ વળે અક્ષર શોભે છે, પરમ પ્રકૃતિ પુરુષ જપે જાપ, તે સૌથી તમે મોટા છો આપ, પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. બ્રહ્મ મોલના વાસી વિહારી, અવતાર તણા અવતારી, સર્વ નિયંતા સો નિર્ધાર, સૌના અંતરયામી સર્વાધાર, તમારી ભક્તિ બળે અપૂર્વ મોટા થયા છીએ અમો સર્વ. વળી કામ કરો તમે જે, અમારાથી બને નહીં તે. તમે પ્રભુ સ્વતંત્ર છો આપ, તમારું બળ પ્રૌઢ પ્રતાપ. માનુષી ચેષ્ટા કરો છો જાણ, પ્રભુ તાય વડેથી પ્રમાણ. તમે મનુષ્ય જેવા લાગો છો ને મનુષ્ય ચેષ્ટા કરો છો, એ તો તમારી જોગ માયાને લઈને છે, બાકી તમે કા મનુષ્ય છો? સાધુ સેવક બ્રાહ્મણ દેવ તેમની વૃદ્ધિ કરવા એવ, તે માટે કરો છો આ ચરિત્ર. તમે છો સદા પુણ્ય પવિત્ર, એમ સ્તુતિ કરી ઘણી વાર અંતર ધ્યાન થયા બધા અવતાર. પછી શ્રીહરિએ બધાના સાંભળતા નૂતન મંદિરમાં પધરાવેલા દેવોનો મહિમા બુલંદ અવાજે કીધો. પ્રભુ એમ બોલ્યા, સર્વે સંપ્રદાયના આશ્રિતો સાંભળો, સર્વે નરનારીઓ બરાબર કાન દો, આ મૂર્તિઓમાં હવે અમે અખંડ વાસ કરીને રહેશું. અહીંયા આવીને કોઈ ભાવે દર્શન કરશે તે નરનારીઓ પાવન થઈ જશે, સર્વ તીર્થનું ફળ એમને મળશે, ત્રિવિધ તાપો ટળી જશે, રૂડાવસ્ત્ર અલંકાર થાળ વગેરેની જે કોઈ અહીંયા સેવા કરશે તે ચારેય પુરુષાર્થની સિદ્ધિને પામશે. એટલું જ નહીં, બલ્કે અંતે અક્ષરધામમાં વાસ પામશે. લ્યો સાંભળ્યું તમે, એવું અભંગ મારું વચન,
એવું અભંગ મારું વચન,
સાચું માનજો તમે સૌ માન હો,
સાચું માનજો તમે સૌ માન,
એમ કહી આપ્યું અશ્વદાન,
એમ કહી આપ્યું અશ્વદાન,
બોલાવ્યા વિપ્રને દહી માન,
પછી સૌ સંતો ભક્તો સાથે લઈ સાબરમતી જવા ચાલ્યા. વાતે ગાતે નારાયણ ઘાટે જઈ અવભૃત સ્નાન કર્યું. જગન અગાધિક થાય, પ્રતિષ્ઠા વિધિ થાય, પછી અવભૃત સ્નાન કરવું છે. દાન દીધા બ્રાહ્મણોને, એક ઘોડો દઈ દીધો. હવે આ સાબરમતીમાં નારાયણ ઘટે મહારાજ નાયા, તેથી આ ગંગાનો મહિમા પણ અપાર વધી ગયો, સાબરમતી ગંગાનો. પછી વાલો ઉતારે આવ્યા, સૌ આશ્રિતોને આ રીતે આનંદ આપે છે. દિવ્ય સાકાર અમૂર્તિ સ્વચ્છંદ શ્રીહરિ, કારીગરી ઉત્તમ એહ જાણી શિલ્પી તણી બુદ્ધિ બહુ વખાણી. મહારાજ શિલ્પીઓની ઉત્તમ કારીગરીના બહુ વખાણ કરે છે. તથા વળી મંદિર કામ વિશે સાબાશી આપી મુનિને અચી છે. મંદિર કામ બાબતે આનંદાનંદ સ્વામીને વારંવાર સાબાશી આપી. કોઈ વાતનું સન્માન કરવામાં કે વખાણ કરવામાં મહારાજે લોભીપણું ન રાખ્યો. હા હા, ઉદાર દિલે બિરદેવા, આનું નામ ભગવાન, બાકીનાથી થાય નહીં આવું. બાકીના તેમ સમજે, તમે ન કરો તાર કોણ કરો. હા બાપા, શિલ્પીઓને શિરપાવ આપ્યા. સ્વામી કહે, હે મહારાજ, અહીંના નથુભટ, કુબેરસિંહ, દામોદર પટેલ, બેચરભાઈ, લાલદાસ ગોરા, હીરાચંદ ચોકસી, પુરુષોત્તમ પટેલ, પુરુષોત્તમ હોની, હિંમતરામ, આ બે હરિભાઈ, આ બધા હરિભગત ની સેવા છો મહારાજ. હું તો ઠીક હોય તો મોકલે ત્યાં આવ્યો. હાજી મહેનત આ લોકોની છે, રૂપિયા એને આપ્યા છે. તમે તો મને 5 આપ્યા હતા, એ મેં પ્રસાદીને હાચવા છે. બાકીના આ બધા આપ્યા છે મંદિરની તન મન ધન થી. આ લોકોએ સેવા કરી એટલું નહીં, એના કરતા વધારે એના બૈરા છોકરાઓએ કરી સેવા. માટે મહારાજ, તમે મારા વખાણ કરકે નહીં કરો પ્લીઝ. આ લોકો ઉપર વર્ષી પડો, આના માથે રાજી થાવ. વાહ આનંદાનંદ સ્વામી, વાહ. જોયું ને તમે, મોટાની આ મોટાઈ છે. સ્વામીના કહેવાથી મહારાજે એ બધા ભક્તોને બોલાવ્યા. હો ને મહારાજે ફૂલના હાર પહેરાવ્યા અને મહારાજે છાતીમાં ચરણહાર વિંદ આપ્યા. પછી સ્વામી કે, મહારાજ મારે આજ છે ને બેની વાત કરવી છે, બે જીવાની. બે જીવાની એટલે કે બે જીવાની વાત કરું છું તારી તમને ખબર પડશે. મહારાજ એક આ એ જીવા ભગત અહીંયા આવો. જીવા ભગતને બોલાવ્યા. મહારાજ આ ગરીબ જીવા ભગત. મહારાજ કે, એની વાત શું છે? મહારાજ એકવાર ઝાલાવાડના આ જીવા ભગત હિંમતનગરથી પથ્થર ગાડામાં ચડાવી લઈને આવતા હતા નરનારાયણદેવના મંદિરમાં. મહારાજ પથ્થર ભારે, રસ્તામાં અંધારે ગાડું પડ્યું, ખાડામાં ગાડું ભાંગી ગયું, બળદના પગ ભાંગ્યા, અન્ય બીજા જે ગાડાવાળા હતા એ તો ઉદાસ થઈ ગયા, ઢીલા ઢફ થઈ ગયા. પણ જીવા પટેલને જરા પણ દુઃખ ન લાગ્યું. પોતાનું ગાડું ભાંગ્યું, બળદના પગ ભાંગ્યા, પણ એનું દિલ ન ભાંગ્યું. આમ નો ભાંગી, હિંમત નો ભાંગી. એને કહ્યું કે બધા ઉદાસ થાવમાં, ગાડું મારું ભાંગ્યું, બળદના પગ મારા ભાંગ્યા, તમે શું કામ ચિંતા કરો છો? ધડ લઈને ગામમાં ગયા. ગામમાંથી બે ગાડા ભાડે કર્યા. હો, એક ગાડામાં ફરીને પથ્થર ચડાવ્યો અને બીજા ગાડામાં બળદિયા ચડાવ્યા, પગ ભાંગલા. હા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જીવા ભગતે ગાડું ઉપાડ્યું અને અમદાવાદ લાવ્યા. મહારાજ હાવ ગરીબ હો, છતાંય સેવાનો એનો જે ઉમંગ, એની શ્રદ્ધા, એની ભક્તિ અપાર છે. મહારાજ આવાની સેવા છે આ નરનારાયણ દેવના મંદિરમાં, આવા બધા મુક્તોની, આવા સેવામાં શ્રદ્ધાવાળા જીવા ભગત છે. મહારાજ એણે જે ગાડામાં એ પથ્થર આણ્યો, એ પથ્થર જે લાવ્યા હતા તેનો થાંભલો બનાવી મંદિરની ઉગમણી બાજુ રાધા કૃષ્ણ દેવના ઘુમટમાં ગોઠવો છે. મહારાજ કે, હોય નહીં. હા મહારાજ, ભગવાન સ્વામિનારાયણની વાત સાંભળીને એવા રાજી થઈ ગયા. હો, મહારાજે એ ભગતના માંડ્યા વખાણ કરવા. કોટમાં હાર હતો એ જીવા ભગતને પહેરાવીને ભગવાન સ્વામિનારાયણ ભેટી પડ્યા અને પછી છાતીમાં ચરણારવિંદ આપ્યા અને એક દુપટ્ટો આપ્યો અને કહ્યું, જીવા પટેલ, તમે તમારું કલ્યાણ કર્યું એમ નહીં, આખા કુટુંબનું કર્યું, અને કણબી કુળને તમે પાવન કર્યું છે. આ નરનાર દેવનું મંદિર ધરતી ઉપર રહેશે ત્યાં સુધી થાંભલો તમારી ગાથા કહેશે અને સારા સત્સંગને શ્રદ્ધા સેવાની પ્રેરણા દેશે. આ કોઈ નાની એવી વાત નથી. શાસ્ત્રમાં ઘટના લખા હે. ભગવાન શ્રી હરિએ બીજું એમ કહ્યું કે હે જીવા ભગત, તમારા દ્વારા ઝાલાવાડમાં ખૂબ સત્સંગ થશે એવા આશીર્વાદ આપ્યા. પછી જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ મંદિરમાં દર્શન કરવા જતા ત્યારે તે ભક્તની સેવાને યાદ કરી એ થાંભલાને ભગવાન ભેટતા હતા. બોલો, આજે એ થાંભલો ત્યાં આ ભક્તની સેવાની સાક્ષી પૂરતો બિરાજમાન છે. આ એક જીવા ભગતની વાત પૂરી કરી આનંદાન સ્વામી અને મહારાજ પાસે એને આશીર્વાદ અપાવ્યા. પછી કહે છે કે મહારાજ હવે એક બીજો જીવો ભગત. મહારાજ કે વળી જીવો બીજો કોણ? સ્વામી કે મહારાજ ધાંગધરાથી મંદિરની કોળી માટે આશરે 160 મણનો પથ્થર લાવવાનો હતો. કેવડો? 160 મણનો. જેને કહીએ એ ના જ પાડે ગાડાવાળો, કે અમારે ગાડા ને બળદ મારી ટાળી નાખવાનું નહીં. અન્ય ભક્તોએ તો ના જ પાડી દીધી. જેમ આપણે અહીં કુંડલમાં દરબારગઢના નળિયા ચડાવવાના હતા ને તે જેને બોલાવી ને એ ના પાડી દે, કે અમારા બૈરા છોકરા છે બહુ કરાળ ને. હ પછી કેડે રાંડવા બાંધીને જેને નળિયા ચડાવ્યા એના સામડા ઉકળી ગયા. પછી તો બધા મહાત્મા નરીભગત ચડ્યા, હું વાત કરો ચડાવી દીધા. જો એમ બીજાથી સેવા ન થાય, શ્રદ્ધાવાળા ને નિષ્ઠાવાળા હરિભગતથી સંતોષિત થાય. કોઈ ગાડું મળ્યું નહીં, કેમ જે બધાને મનમાં એ થાય કે અમે હેરાન થઈ ગાડું ભાંગે. જ્યારે કોઈ તૈયાર ન થયું ભાઈ, 160 મણનો પથ્થર કોણ લે? ગાડામાં ધ્વજીને 55 મણ માય વધારે ભરત ગમે ભાંગે. ત્યારે વિશ્વાસુ અને શ્રદ્ધાવાળા અંકેવાળિયાના પટેલ જીવા વિરમગામા, એનું નામ જીવો વિરમગામો, એ અંકેવાળિયાના પટેલ જીવા વિરમગામા એ પોતાના ગાડામાં પથ્થર ચડાવવાની તૈયારી બતાવી કે ભલે મારા ગાડામાં ચડાવો. તેના મનમાં એવો વિચાર આવ્યો હતો કે ભગવાને જ ગાડું આપ્યું, ભગવાને બળદ આપ્યા, તૂટશે ભગવાનનું છે ને ભગવાનને અર્થે તૂટશે, અને તૂટી જાય તો બીજું દેનારા ભગવાન છે. આવા વિચારો આવ્યા. બોલો, તઈ ગાડું તૈયાર કર્યું. પછી બીજા બધાને બોલાવ્યાને એની મદદથી જીવાભાઈએ પોતાની ગાડીમાં પથ્થરો ચડાવ્યો અને રસ્તામાં લઈને આવતા હતા. ગોધાવી ગામની નજીકમાં આવતા ગાડાનો ઈસોટો ભાંગી ગયો. હવે અમને ખબર પડે ને ઈસોટો હું. પછી તો કીધું હવે આપણે રવજી દાદા જીવે છે એને બોલાવો, બાકી મેળ નહીં પડે, આ ગાડું આપણું ખૂંચ્યું આને કાઢે કોણ? પછી રવજી દાદાને પકડી આવ્યા. પછી મને કે ઈસોટો? હા. મને કે આવે? મને કે પણ ગાડી નો આવે, ગાડું હોય એમ આવે. મેં કીધું આ ગાડી ગાડું પાડું તમે કેવી વાત કરો છો? ત્યાં જ મને તો છે ને આ 53-54 વર્ષે ગાડી ને ગાડું નોખું આવે એની ખબર પડી. ખોટું હું? પછી મને કે મેં કીધું એટલે પાડો ધરો રાખવાનો. મને કે એ તો ગાડી હોય એમાં પાડો આવે, આ ગાડું આવે. મેં કીધું હારું ગાડું ને ગાડી હાલું આ કઈ જાતનું છે? બધું આ જોયેલું જાણેલું તો આટલા વર્ષે હાલું ગાડી ને ગાડું નું નોખું નહીં પડેલું, DDT ને ACDT. અરે આમ નામ ગુજરી જાવ જાણ્યા વગીનું બધું. હો આ કોઈ એમ કે મને ખબર પડે છે તો સમજી લેવાનું, કારો એક નંબરનો મૂર્ખ છે. હું ખબર પડવાની? કેટલીક ખબર પડવાની, કેટલુંક જાણવાના. બોલો. પછી રવજી દાદા કે એ આવે ગાડું હોય એમાં આવે હેઠે આવે. મેં કીધું એમ કાંઈ ખબર નહીં પડે, હાલો દરબારગઢમાં સમજ્યા. પછી દાદા વાહેન હું મોઈનને ધોડવા ધોડવી દરબારગઢમાં ગયા. એ વલકર દરબારગઢની બહાર ગાડું પડ્યું છે ને ત્યાં થોડુંક આ ઢાંકેલું ઊંસું કરીને દાદા એ જોયું. મને કે આ ગાડું નહીં, આ તો ગાડી છે, આનો તો પાડો છે. અને એને કે આ નહીં કે. તો મેં કીધું તે કયું? કીધું હાલો અંદર જઈએ, એક અંદર છે. પછી અંદર ગયા તો દરબારગઢમાં જાતા ડાબે છે એક છે ગાડું. મને કે આ ગાડું અંદર જોયું તો સારું, એને પાડો નહોતો, આમાં મારું આમ ત્રાહું હતું. એ પછી કે આ પિંજર ને આ હું આ પિંજર હે હું દાદા આવેલું હતું બાંધું.
એને આડું બાર હોય પિંજરી હોય, પછી તળાવા હોય, પછી ગુડિયા હોય.
એ ઓલા દાદાના ભાઈ એના ગામનું ગાડું છે એ બાજુનું. ક્યાં એ કયો દેશ કહેવાય? ઝાલાવાડ ને. હા, એ ઝાલાવાડમાં જ આવે
ગાડું હોય ને. ગાડા ને પેલા હોય ગુડિયા, પછી પિંજણી બાંધે,
બાર પિંજણી હોય આડી.
આ પછી રાઠું મોઢા ગણિત બાંધેલું,
હા
એ બાંધી દઈએ. ત્યાર પછી ધરી કે કઈ ડગે ને ચગે, પછી પડ્યું જાય ચપાટા દીધ.
વાહ. અને ઈસોટો
ઈસોટો આવી ગયો ને એમાં
આવી ગયો આમ જ આવી જાય છે એમાં કઈ સમજાતું નથી. તો વાંધો નથી ને આજે જોઈ આવ્યા છું એટલે મને ખબર છે ઈ સોટો હું. ઈ સોટો ભાંગી ગયો મૂળ તો એ પૈડાને રાખવાનો આધાર પાડાની જગ્યાએ હોય એ ઈસોટો. પણ આમ ત્રાહો આવે આમ પાડાની જગ્યાએ આવે. ગાડું હોય એમાં ઈસોટો આવે અને ગાડી હોય એમાં પાડો આવે. નક્કી થઈ ગયું ઈસોટો ભાંગી ગયો ભાઈ 160 મિનિટનો પથ્થર. પણ થયું આશ્ચર્ય એવું ઈસોટો ભાંગી ગયો અને ભગવાન સ્વામિનારાયણે ગમે એ દૈવત અંદર પ્રકાશિત કરી દીધું તો ગાડું હાલતું જ રહ્યું. ઈસોટો ભાંગી ગયો તોય વળી બળદને કાંધે પછી ભગતે જીવા ભગતે જોયું તો ઢોંહરું અડતું જ નહોતું. બળદને કાંઠે ઢોંઝરું અડે ને ઈસોટો ભાંગી ગયો તો તોય ગાડું બળદ બધું હાલ્યું જાય. એવો ભગવાનનો પ્રતાપ જોઈને જીવા ભગતના મનમાં એમ થઈ ગયું કે વાહ મારો નાથ વાહ મારો નાથ મારે જીવનમાં સંભારણું થઈ ગયું. અમદાવાદ નારાયણ દેવનું મંદિર જેથી થયું હતું મેં પથ્થરા માટે ગાડું આપ્યું હતું ની સેવા કરી તેથી આવો પરચો થયો હતો. મારા ગાડાને કાંધે ઢોંહરું અડે ની ઈસોટો ભાંગી ગયેલો 160 મણનો પથ્થર ભરેલો અને મારું બેઠું હળોરાટ બધું હાલ્યું જાય એમના પથ્થર ને હું ને ગાડું બળદ બધું કોણ જાણે કેમનું જાય ખબર નહીં. આમ અમદાવાદ પહોંચ્યા. આવી રીતે મહારાજ આ જીવા વિરમ ગામમાં અંકેવાળિયાના પટેલ છે એણે સેવા કરી છે. ઓ મહારાજ કે વાહ પટેલ વાહ. ભગવાન સ્વામિનારાયણ એમની શ્રદ્ધા જોઈને અતિ રાજી થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે કો ગરીભગતે રાખડી બાંધી હતી એ રાખડી છોડીને ભગતને પ્રસાદીની આપી બોલો. અને પછી બાથમાં ગાલીને ભેટ્યા અને મહારાજ કહે સાંભળો આખી સભા એ આવા હરિભક્તોની અમારે ઉતારા કે ખાવા પીવાની ખબર રાખવી ન પડે. કોઈ સેવા અમારે એની નહીં કરવાની. એની ખાવા પીવાની ચિંતા નહીં હોવાની ગાદડું ગોડલું આને જોઈ નહીં. અને ભગવાનની મંદિરની અમારી સંતોની સેવા આવા છે ને એ પાયામાં રહીને રાજદીત કરે છે એને લઈને આ સંપ્રદાય સુખી છે ઉજળો છે. આવું મહારાજ બોલ્યા. મહારાજ કે આ સત્સંગને હાચવે એવા ભગત છે અને આપણે બીજાને હાચવા પડે. અને એક વાત તમને આ ટાણે હું કહી દઉં કે આપણને જો હાચવા પડતા હોય તો આપણે આ સંપ્રદાયના સત્સંગી નહીં સંપ્રદાયનું કલંક છીએ. એક સાધુ મને એક વાત કરતા હતા. એકવાર અમે એમ ગયા હતા સાતરાએ. એ વાત સાંભળીને હું તો દાંત કાઢીને ગોટો વળી ગયો. એ એની ભાષામાં બોલતા હતા. એ ભાષા બોલાય એવી નથી પણ એમ બોલાય નહીં. પણ એવું કહેતા હતા કે ઓલા હરિભગત કેવા હું પૂછું તા કે એને અમે તરી વરે હાચવીશ. ઓલ્યા તો કે એને 35 વરે હાચવીશ. મેં તો અમે આમ કેમ બોલો તો કે હાસવી હાસવીને રાખી છે એને બધા સમયમાં ઉત્સવમાં કેટલી વાર સ્ટેજમાંથી લાવવા પડે ને હાર પહેરાવવો પડે ને વાહો થાબડવો પડે ને વખાણવા પડે ને ત્યારે એનું હરખું હાલે મન કે બીજું શું કરવું તાર કે એને આટલા વર્ષથી હાચવી છે ને આને આટલા વર્ષથી હાચવે. ખ્યાલ આવ્યો તમને? આપણું ભગવાનને સંતોને રાખવું ન પડે હરિભગતને રાખવું ન પડે એમ જીવન જીવવું પડે. જેથી આપણને હાચવા પડે ને તેથી આપણી મોટી કઠણાઈ છે એમ સમજવું હોય. મારા ભાઈ મને હાચવો પડે તમારે અને તમને મારે હાચવા પડે આ તે ક્યાંનો ન્યાય છે? અને ભલામણા આપણા ગુરુને આપણને હાચવા પડે આપણાથી બીને આપણું રાખવું પડે ને આપણાથી દબાઈને આપણું જાળવવું પડે એ તો હાલો કેવું ખરાબ કહેવાય. શ્રીજી મહારાજ બોલ્યા કે આ હરિભગતને હાચવા ન પડે એ હાચવે આખા સત્સંગને એવા છે કે એમ કહી મહારાજ ખૂબ રાજી થયા. આનંદાનંદ સ્વામી ખૂબ જ વ્યવહાર કુશળ અને વિવેકી હતા. મહારાજની મરજી સમજી શકતા તેથી જે જે ભક્તો સેવા કરે તેને સંભાળી સંભાળીને મહારાજ પાસે લાવી લાવી બોલાવી બોલાવીને રાજીપો અપાવતા. આ આનંદાનંદ સ્વામીની કળા બોલો. એમ રાજીપો ખૂબ અપાયો અને હવને સ્વામીએ પોતાને મહારાજનો જે રાજીપો મળ્યો ને એ વહેંચી દીધો. જોયું તમે? યશ વહેંચો, યશ રાજીપો વહેંચો. બધાથી આ નથી થતું. સેવા તો બધાએ ભેગા મળીને કરી હોય અને ક્યારેક આપણે કોકને આપણી નીચે સેવા કરનારાને મોટા પાસે લઈ જઈને રાજીપો અપાવીએ ને એમાંય પાછો એની હામું જોઈએ ને એમ કહી અપાયો ને મેં રાજીપો જોજે પાછો મને માનજે આવું કરીને બેસી. હવે આ એના રાજીપો તો અપાયો પણ પોતે માન વધારવા અપાયો હારો થવા અપાયો એને પોતાના બાનમાં રાખ. આ તે કઈની રીત છે? આ તો બધું શું કહેવું ને શું બોલવું? આપણે આવું તો ન જ કરાય, બહુ ખોટું કહેવાય. આનંદાનંદ સ્વામીએ તો ખરેખર બધાને યશ વેચી દીધો, પોતાના ભાગમાં આવેલો રાજીપો બધાને વેચી દીધો. મોટો થવા, આગેવાન થવા, હારા દેખાવા, કાંઈ રાજીપો નહોતો અપાવતા. એ ખરેખર ઓલ્યાની કિંમત કરવા રાજીપો ભગવાનનો અપાવતા હતા. આમાંથી આપણે જરૂર આ શીખવું જોઈએ. લ્યો બધાને રાજીપો અપાયો. વાલા ભક્તો, આવી રીતે સંવત 1878 ફાગણ સુદ તીજ અને રવિવારના દિવસે અમદાવાદમાં ધામ ધૂમથી નરનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ. સહજાનંદ સ્વામી મહારાજ.